मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैरमुदा धर्मनन्दन महं विचिन्तये कृष्णश्च सहजानन्द कृष्णस्तु मे हृदि कृष्णस्तु मे हृदि भवसंभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तप क्रिया फलम् सहजानन्द गुरुम् भजे सदा सहजानन्द गुरुम् ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री स्वामीनारायण
भगवान की जय
श्री हरे कृष्ण
महाराज की जय
श्री लक्ष्मी नारायण
देव की जय
श्री नर
नारायण देव की जय
वाला भक्तों वडोदरा श्री स्वामीनारायण मंदिर कारली बाग ने आंगणे श्री मुक्तानंद स्वामी रचित पंचरत्न ग्रंथनी कथा एमा आज चौथो दिवस आज ध्यान चिंता मणि नी कथा छे। ध्यान चिंता मणि नी कथा ध्यान थी सांभळजो। मुक्तानंद स्वामी बहु दयालु संत, बहु दया करी अपना ऊपर, बहु बहु लख्यू छे, एमांथी कंईक जो अपना जीवन में आवे तो आपणु बहु रूडू थई जाय, एटला माटे जीवन में थोड़ू घणू आमांथी उतरे तो कथा सार्थक छे।
ब्रह्म रूप महामुक्त सो भजत जाही तजिमान सौ गुरु अलख लखाइया तब ते ही धरना ध्यान ब्रह्म रूप महामुक्त सो भजत जाहित जिमान सगुरु अलख लखाइया तब ते ही धरना ध्यान।
स्वामी ध्यान चिंतामणि में प्रथम आ दोहो लख्यो छे। હવે આ હિન્દી ભાષા અને સ્વામીની ભાષા, આપણી ભાષા હિન્દી નહીં, બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજત જાહી તજી માન, સો ગુરુ અલખ લખાયા તબ તેહી દરના ધ્યાન, શું કહેવા માંગે છે? કુછ માલુમ નહીં પડતા, ઠીક છે? સ્વામી જે કહેતા હોય આપણે આપણા ઢંગથી અર્થ લઈ લઈએ. બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજન જાહી તજી માન,
બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજન જાહી તજી માન,
બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજત જાહી તજી માન,
બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજત જાહી તજી માન,
સો ગુરુ અલખ લખાઈયા,
મુક્તાનંદ સ્વામી ધ્યાન ચિંતામણીના આ પ્રથમના દોહામાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવાની વાત કરે છે. બ્રહ્મરૂપ મહામુક્ત સો ભજત જાહી તજી માન, બ્રહ્મ સ્વરૂપ એવા કોટાન કોટી અક્ષર મુક્તો, જે સર્વના કારણ સર્વના સ્વામી અક્ષરધામસ્થ પૂર્ણ પુરુષોત્તમ સદા સાકાર દિવ્ય મૂર્તિનું સતત માન તજીને ભજન કરે છે, એ અક્ષરધામાધી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ સો ગુરુ અલખ લખાયા, એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અલખ એટલે અલક્ષ, લક્ષમાં ન આવે એવા, જેને કહીએ અગોચર, સો ગુરુ અલખ લખાયા, તે અલક્ષ એવા ભગવાન, અપ્રગટ અગોચર એવા ભગવાન લખાયા, કહેતા ગોચર થયા, પ્રગટ થયા એવા અક્ષરધામાદિ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ અહીંયા જ્યારે પ્રગટ થયા, તબ તેહી ધરના ધ્યાન, ત્યારે એ પ્રગટ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ધરવું. પ્રગટ ભગવાનના ધ્યાન વિના જીવનો મોક્ષ થતો નથી, પ્રગટ ભજન વિના જીવનું કલ્યાણ થતું નથી. એટલે સ્વામી કહે છે કે સો ગુરુ અલખ લખાયા તબહી ધરના ધ્યાન, તે અગોચર એવા ભગવાન જ્યારે ગોચર થયા હોય, પ્રગટ થયા હોય, મનુષ્ય અવતાર લીધો હોય, ત્યારે તે પ્રગટ પરમાત્માને ઓળખી તે પ્રગટ પરમાત્માનો આશરો કરવો, મનુષ્ય જેવા જ જણાતા એવા તે ધર્મભક્તિના પુત્રને સાક્ષાત ભગવાન છે એમ માની એ પ્રગટ પરમાત્માનો આશરો કરીને એનું ધ્યાન ધરવું તો જીવનો મોક્ષ થાય છે, એમ પ્રગટ પરમાત્માનું ધ્યાન કરવું એમ સ્વામીએ આમાં કહ્યું છે.
શ્રુતિ પુરાણ સદગ્રંથ મેં યહી દ્રઢ ઉત્તમ સાર, ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો ત્યાગન યોગ્ય વિકાર.
શ્રુતિ પુરાણ બધા સદગ્રંથોમાં આટલી જ વાત લખી છે, આટલી જ હો, ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો અને ત્યાગન યોગ્ય વિકાર. ભજન કરવા યોગ્ય ભગવાન પ્રગટ છે, અને ત્યાગ કરવા યોગ્ય વિકાર, પંચ વિષય, પંચ વિષયના સુખ. લ્યો આ બધા શાસ્ત્રનું સાર આવી ગયું છે. શ્રુતિ પુરાણ સદ ગ્રંથ મે યે હી દ્રઢ ઉત્તમ સાર, યહી દ્રઢ ઉત્તમ સાર, શ્રુતિ પુરાણ સદ ગ્રંથ મે યહી દ્રઢ ઉત્તમ સાર,
શ્રુતિ પુરાણ સદ ગ્રંથ મે યહી દ્રઢ ઉત્તમ સાર,
યહી દ્રઢ ઉત્તમ સાર,
યહી દ્રઢ
ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો,
ભજન જગત બો પ્રગટ સો,
ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો,
ભજન જગત પ્રભુ પ્રગટ સો,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર.
ભજવા જેવા ભગવાન અને તજવા જેવા વિષય, આપણે શું તકલીફ થઈ છે? ભગવાન ભજાતા નથી અને વિષય તજાતા નથી. વિષય વિના રહેવાતું નથી અને ભગવાન ભજ્યા વિના આરામથી ચાલ્યું જાય છે. એવું નહીં કાંઈ મંદિરે જવું જ જોઈએ, સભામાં જવું જ જોઈએ, આટલું ધ્યાન કરવું જ જોઈએ, ના કરીએ તો એ ચાલ્યું જાય. કેટલી સરસ મુક્તાનંદ સ્વામી વાત કરે છે પણ આપણને ગળે ઉતરતી નથી. લ્યો આપણને ભજન માપે ગમે હો, હા, અને વિષયનું તો કોઈ માપ જ નહીં. ભજન તો થોડુંક વધી જાય તો એમ થઈ જાય પછી કેટલું ભજન, અને વિષય ગમે એટલા વધી જાય નહીં, એનો અબુખો જ નહીં. લ્યો અબુખો જ નહીં. ગોપાલ સ્વામી કહે છે કે રોજ એના એ ડાળભાત શાક, એના એ ડાળભાત શાક જમીએ છીએ પણ રોજ નવું નવું જ લાગે છે એમાં. લ્યો એના એ ડાળભાત શાક રોટલી કાયમ, તો એમાં કોઈ દી કંટાળો ન ચડ્યો કે હવે ડાળભાત શાક રોટલી રોજ ને રોજ શું એમ ભાવે જ તમારે. પણ ભક્તિ કરવી જીવને ગમતી નથી. ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો, પ્રગટ ભગવાન ભજન કરવા યોગ્ય છે. પ્રગટ ભગવાનને પામો, પ્રગટ ભગવાન ખોળો. સહજાનંદ સ્વામી પ્રગટ ભગવાન છે. પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી સદા સર્વદા પ્રગટ છે અને ભગવાન કોઈ દી પરોક્ષ થાય જ નહીં. ભગવાનના મોટા સંત પરોક્ષ ન થાય તો પછી ભગવાન ક્યાંથી થાય કો જોઈ. જ્યારે સંભારો, જ્યાં સંભારો ત્યાં પ્રગટ. પ્રગટ માનો તો પ્રગટ, પરોક્ષ માનો તો પરોક્ષ. અહીંથી અક્ષરધામ કરોડો ગાવ છેટું માનો તો છેટું, અંતરદ્રષ્ટિએ કરીને અહીં માનો તો તમે અહીં. ભગવાનને બહુ છેટા માનો તો છેટા, અને તમે તમારી સાથે માનો તો તમારી સાથે. તમે કેમ માનો છો એના ઉપર આધાર છે. ભગવાનને પરોક્ષ માનો તો પરોક્ષ અને પ્રગટ માનો તો પ્રગટ. એટલે આપણે ભગવાનને પ્રગટ માનવા, આપણા ભગવાન પ્રગટ, અણુ અણુમાં પ્રગટ, સર્વ સ્થળે પ્રગટ, સર્વ જનમાં પ્રગટ, મંદિરમાં, બધે જ સંતોમાં, કોઈ જગ્યા એવી નહીં કે ત્યાં આપણા પ્રભુ નહીં. સદા સર્વદા પ્રગટ પરમાત્મા છે. બસ બધામાં ભગવાનને પ્રગટ જુઓ. આમ ધ્યાન કરો, ભગવાન સિવાય બીજું જોવું નહીં, બધામાં ભગવાન જ જોવા, એને ભગવાનનું ધ્યાન કહેવાય. કોઈની હામું જોઈએ ને તો એના દેહને ન જોઈએ, એના આત્માને ન જોઈએ, એને ભગવાનને જોઈએ તો ધ્યાન થઈ જાય કે નહીં. હા, એના દેહને જોઈએ તો દેહાભિમાની, એના આત્માને જોઈએ તો બ્રહ્માભિમાની, અને એમાં રહેલા ભગવાનને જોઈએ તો આપણે ભાગવત. ભગવાનનો સંબંધ થાય એ ભાગવત, દેહનો સંબંધ થાય એ દેહાભિમાની, આત્માનો સંબંધ થાય એ બ્રહ્માભિમાની. આપણે તો ભગવાન નિષ્ઠ રહેવું, અર્થાત પોતામાં બીજામાં સર્વેમાં કેવળ ભગવાનને જ જોવા, એવું ધ્યાન કર્યા કરવું આખો દિવસ. બરાબર મહાત્માઓ, ટેવ પાડીશું એવી. કઠણ છે વાતું થાય આમ, પછી તમે કહો ટોકિસ્ટો છે, ટોકિસ્ટ ભગવાન દેખવાનું કામ તો કઠણ છે.
શ્રુતિ પુરાણ સદ ગ્રંથ મેં યહી દ્રઢ ઉત્તમ સાર,
શ્રુતિ પુરાણ સદ ગ્રંથ મેં યહી દ્રઢ ઉત્તમ સાર,
ભજન યોગ્ય પ્રભુ પ્રગટ સો,
ભજન જગ પ્રભુ પ્રગટ સો,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર,
ત્યાગન યોગ્ય વિકાર.
વિકાર છોડો, વિકારમાં સુખ તો કાંઈ નથી, પણ મનમાં એવી અવળી ઘડ્યો પડી ગઈ છે ને એ નીકળતી નથી. જન્મ જન્મથી ગોખી નાખેલું ને સુખ છે સુખ છે સુખ છે, એ ભૂહાતું નથી, બીજું કશું નહીં. અંતરમાં અવળું રેકોર્ડ થઈ ગયું છે, હવે એ મટતું નથી. હા જરા જોર કરવું પડે, બીજું કાંઈ નહીં, સવળું થઈ જાય. આપણે કોઈ કીર્તન શ્લોક ભૂલમાં કંઈ અવળો ગોખી નાખ્યો હોય, પછી એને સુધારવું હોય તો બહુ ધ્યાન રાખીને આપણે રોજ સ્તુતિમાં બોલીએ, ભૂલ સુધારી લઈએ તો પછી સવળી ટેવ પડી જાય કે ન પડી જાય, સુધરી જાય ભૂલ. એમ આપણા અંતરમાં આપણે અવળી જે માન્યતા ફિટ કરી દીધી છે ને, એને બહુ સમજીને જો મનન કરીએ ને તો એ અવળી માન્યતા ચોક્કસ નીકળી જાય અને સવળી માન્યતા હૃદયમાં બેસી જાય. અવળી માન્યતા શું? હું દેહ છું. અવળી માન્યતા શું? કે શબ્દ સ્પર્શ રૂપ રસમાં સુખ છે. અવળી માન્યતા શું? કે દેહના સગા તે મારા સગા છે. અવળી માન્યતા આ બધી, કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. અરે ભાઈ, ભગવાન સિવાય ક્યાંય સુખ નથી, કોઈને ક્યાંયથી નીકળ્યું નથી, ને આપણને ક્યાંથી નીકળશે? શું કામ દુઃખી થાય છે એ કાંઈ ખબર પડતી નથી. પરમાત્મા એક વાર મળે જ પછી કોઈ દી ટળે? ક્યારેય ક્યારેય નહીં ને. હા, આમ કેટલો સમય ન ટળે? એક યુગ, બે યુગ, યુગોના યુગ, કોટી યુગ, કરોડો યુગ. ભગવાન એકવાર આપણને મળી ગયા, આપણને ભગવાનના દર્શન થઈ ગયા, તો પછી ક્યારેય ભગવાન જતા રહે ખરા? ભગવાનનો નાશ ખરો? નહીં ને. અચ્છા, તમારા ઘરનાનો એમ મરી જવા નહીં? અમર નહીં છોકરા? આપણા દેહ શરીર નથી રહેવાના, આ દેહ નથી રહેવાના, દેહના સગા નથી રહેવાના, છોકરા નથી રહેવાના, અને ભગવાન રહેવાના 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 એ નથી જવાના, સદા રહેવાના છે જે ભગવાન. તે ભગવાનમાં આપણે મન સુકામ નથી રાખતા, અને પળમાં નાશ થઈ જનારા દેહ, દેહના સગા સંબંધી, ઘર માલ મિલકત, આપણે કેમ એનું બહુ જતન કરીએ છીએ? આપણે કેમ એનું બહુ ચિંતન મનન ને વિચારો કર્યા કરીએ છીએ? આપણે ઉપલા માળમાં કાંઈ સમજાય છે? સમજાતું જ નથી. ખરેખર આપણે કાલ જન્મે આજ આવડા મોટા થઈ ગયા બોલો ને કાલ મરી જઈશું. હજી કાલ હવારે આપણે એમના શેરીઓ ફરતા, હે કાલ સવારે ભણવા જતા, હજી ક્યાં લાંબો કાળ થયો છે બોલો. અને કાલ મૃત્યુ આવીને ઉભું રહે, વાર જ નથી. એક નાની એવી ક્ષણિક જિંદગીમાં પરમાત્માનું સ્મરણ કરી લઈએ તો કોટાન કોટી યુગો સુધી ભગવાનનો મહારસ માણીએ એવી મુક્તિ મળી જાય. પણ વાત ગળે ઉતરતી નથી. ભગવાનનું ભજન સ્મરણ જોર જોરથી હું તમે કરતા નથી. ભગવાન ભૂલવા ન જોઈએ, વિષય ભૂલવા જોઈએ, પણ આવું હુજતું નથી. લ્યો શ્રુતિ ને શાસ્ત્ર ને સદગ્રંથો પોકારી પોકારી ની કેશ, પણ સૂજતું નથી આપણને.
શ્રુતિ પુરાણ સદગ્રંથ મે યહી દ્રઢ ઉત્તમ સાર,
શ્રુતિ પુરાણ સદગ્રંથ મે યહી દ્રઢ ઉત્તમ સાર,
ભજન જોગ પ્રભુ પ્રગટ સો,
ભજન જોગ પ્રભુ પ્રગટ સો,
ત્યાગન જોગ વિકાર,
ત્યાગન જોગ વિકાર,
કામ ક્રોધ મદ મોહ લોભ જબ લગૌર મે વાસ,
રામ કદ મદ મોહ લોભ જબ લગૌર મે વાસ,
તેહિ હરિ મૂર્તિ ઉર ધરત,
તેહિ હરિ મૂર્તિ ઉર ધરત,
હોવત અધિક પ્રયાસ,
હોવત અધિક પ્રયાસ,
અરે હોવત અધિક પ્રયાસ,
અરે હોવત અધિક પ્રયાસ.
જ્યાં સુધી વાસના છે ને ત્યાં સુધી ભગવાનનું ધ્યાન થતું નથી. બહુ પ્રયાસ પડે, માંડ માંડ થોડું થોડું થાય. કામ ક્રોધ મદ મોહ લોભ જબ લગ ઉર્મે વાસ, આ બધાનો જ્યાં સુધી હૃદયમાં વાસ હોય ને ત્યાં સુધી પરમાત્માનો હૃદયમાં વાસ થાય નહીં, ભગવાન સાથે ચિત્ત લાગે નહીં. ભગવાનમાં મન લગાડવા જઈએ ને ત્યાં રૂપિયા સાંભળે, ભગવાનમાં મન લગાડવા જાય ને ત્યાં છોકરા સાંભળે, ભગવાનમાં મન લગાડવા જાઓ ને ત્યાં કાંઈક ને કાંઈક ભગવાન સિવાયનું મનન થાય થાય ને થાય ને, ભગવાનનું મનન ન થાય. આ તો તમને બધાને ખબર જ છે. બીજું જ સાંભળી આવે, ભગવાન સાંભળે જ નહીં. વળી એમ થાય ક્યાં મનજીભાઈ નાસી ગયા, પકડીને વળી ભગવાન અંબારો તા, વળી ભાગી જાય, વળી ભગવાનને આમ યાદ કરીએ ત્યાં વળી પાછું મન બીજું જ યાદ કરે. હવે હું તમને કહું કાંઈ બે વાનું થોડું હારે યાદ આવે, કાં ભગવાન યાદ આવે ને કાં જગત યાદ આવે, જગતને ભગવાન બે થોડું યાદ આવે, કાં ભગવાનમાં મન હોય, અને ભગવાનમાં ન હોય પછી શેમાં હોય જગતમાં બીજું શું. હવે આપણે વિચાર કરીએ કે આપણું મન ભગવાનમાં રહેશે કેટલું. પહેલું આ સમજી લ્યો, કામ મન ભગવાનમાં હોય અને ભગવાનમાં ન જો હોય તો જગતમાં હોય. મૂળ આ દુનિયામાં વસ્તુ ત્રણ, એક ભગવાન, બીજા આપણે અને ત્રીજી માયા, ચોથી વસ્તુ નથી. હવે આપણે એક થઈ ગયા એટલે હવે આપણે માટે તો બે જ વસ્તુ રહી, એક ભગવાન ને બીજી માયા. કાં આપણે ભગવાનમાં હોઈએ અને કાં માયામાં, ખરું ખોટું? કાં આપણે ભગવાનમાં હોઈએ અને કાં માયામાં. ભગવાનમાં રહેવું ગમે કે માયામાં? જો આપણું ધ્યાન ભગવાનમાં હોય તો આપણે ભગવાનમાં છીએ, અને આપણું ધ્યાન ભગવાનમાં ન હોય તો આપણે માયામાં છીએ. આપણે માટે બે જ પદાર્થ છે, ભગવાન માયા. આપણે રહેવું જોઈએ ભગવાનમાં, પણ રહીએ છીએ માયામાં. હવે બરોબર કાન ખોલીને સાંભળજો, માયામાં આપણે રહીએ છીએ એટલે આપણે માયામાં લીન થઈ જવાના. એ હકીકત છે. અને જો આપણે ભગવાનમાં રહીએ તો પછી આપણી લીનતા થવાની નથી, આપણે મુક્ત થઈ ગયા. ભગવાનમાં વિકાર નથી, ભગવાનનો નાશ નથી, ભગવાન લય થતા નથી, એટલે આપણામાં એ હવે પછી કોઈ ફેરફાર નથી જો ભગવાનની મૂર્તિમાં રહ્યા તો. અને આ દેહમાં રહ્યા, માયામાં રહ્યા તો દેહ મરશે એના ભેળા આપણે મરવાના, માયામાં રહ્યા તો માયા પરિણામ પામશે એના ભેળા આપણે દુઃખી થવાના. ના, હજી બરાબર લાઈટ થાય એવી વાત સાંભળી લો. સર્વપ્રથમ કોઈ એક કાળે એકમાત્ર ભગવાન હતા એમ આપણા વેદ કહે છે. એક ભગવાન હતા અને એકમાંથી પછી આ બધી સૃષ્ટિ થઈ. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, વેદની શ્રુતિ છે કે એક એવા ભગવાનને એવો સંકલ્પ થયો કે હું હવે અનંત રૂપે થાવ, એટલે પછી ભગવાને આ બધી સૃષ્ટિ કરી, જગત સર્જ્યું. તો આત્યંતિક પ્રલય જ્યારે હતો ત્યારે માત્ર એક ભગવાન પુરુષોત્તમ અને પુરુષોત્તમના મુક્તો હતા, આગળ કોઈ નહોતું બીજું. એ કાળે એક ભગવાનનો જે દિવ્ય આકાર તે તેજની વચ્ચે હતો અને જગત તેદી નહોતું, પ્રલય હતો, પરિપૂર્ણ પ્રલય, કશું જ નહોતું. પૃથ્વી નહીં, જળ નહીં, તેજ નહીં, વાયુ નહીં, મહત્ત્વ નહીં, અહંકાર નહીં, પ્રકૃતિ નહીં, પુરુષ નહીં, માયા નહીં, કશું નહીં, કોઈ નહીં. એકમાત્ર ભગવાન હતા, ભગવાન એકલા હતા. અત્યારે આ ભગવાને અનંત બ્રહ્માંડો સર્જી નાખ્યા છે અને જીવ બધા દોડા દોડી કરે છે બ્રહ્માંડ બ્રહ્માંડમાં. કોઈને એમ થાય છે હું આમ કરી નાખું, કોઈને એમ થાય હું તેમ કરી નાખું, બગડાટી બોલાવીશ બધાએ, જેમ ઓલા ખંડિયર ઘરમાં ઉંદડા બગડાટી બોલાવે ને એમાં બ્રહ્માંડમાં જીવ બધા બગડાટી બોલાવે છે. કરી નાખી કઈક એમ, અહીંથી દોડી લઈને આયા નાખે ને, અહીંથી દોડી લઈને આયા નાખે ને, કોક ઘર ચણે ને, કોક ઘર પાડે ને, કોક પરણે ને, કોક રાંડે, કોક કોકનું માંડે, કોક ઉગમણા દોડ્યા જાય ને, કોક આથમણા દોડ્યા જાય ને. એટલે આ તમે જુઓ ને તો એવું ભગવાને આમ કળ ચડાવીને રમકડા મૂકી દીધા છે ને, દોડાદોડ થઈ પડી છે ને. હું તો એ વાત કહેતો હતો કે ભગવાન પ્રથમ એકલા હતા અને પછી એવો એક કાળ આવશે એમાં ભગવાન એકલા થઈ જશે. જ્યારે ભગવાનને આ બધું હંકે લેવું હશે ને તેથી પરમાત્મા આત્યંતિક પ્રલય કરશે, પછી બધું લીન કરી નાખશે. તે કેવી રીતે લીન થાય છે એ તમે જાણો છો ને? પૃથ્વી જળમાં, જળ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અહંકારમાં, અને અહંકાર મહત્તત્વમાં, મહત્તત્વ પ્રધાન પુરુષમાં, અને પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિમાં, મૂળ પ્રકૃતિ મહાપુરુષમાં, મહાપુરુષ અક્ષરમાં. ગયું બધું? તઈ પછી ભગવાન રહ્યા. હવે મારે તમને સવાલ પૂછવો છે કે અત્યારે ભગવાનને એવી ઈચ્છા થાય કે મારે જગત હંકેલી લેવું છે અને એકલા થઈ જવું છે, તો આપણી શું દિશા થાય? ઈકો બોલો. ડી આર પટેલ, શ્રીજીભાઈ કહો જોઈ આપણી દશા શું થાય? વિચાર્યા વગર બોલતા નહી, મહાત્માઓ કહો લ્યો. આ સાધુ કે છે હે, એટલે ભાઈ મુજારો થાય કે ન થાય આપણી દશા શું થાય એ કહું છું. જો ભગવાનમાં આપણે હોઈએ તો ભલે ને જગત લય થાય કે ઉત્પન્ન થાય, શું ફેર પડે આપણને? પણ દેહની સાથે આપણે હોઈએ, દેહમાં હોઈએ તો દેહ લય થાય એના ભેગો આપણો જીવ માયામાં લઈ નથી જાય. આપણે દેહમાં જડાયેલા હોઈએ તો દેહ લય થાય એના ભેળો આપણો જીવ માયામાં લઈ નથી જાય. અને આપણે ભગવાનની મૂર્તિમાં જડાયેલા હોઈએ તો ભલે જગત લય થાય કે જગત ઉત્પન્ન થાય, આપણને શું ફેર પડે? અક્ષરધામના મુખ તો ભગવાનની મૂર્તિ જડાયેલા છે, એને કઈ ફેર પડે? જગત ઉત્પન્ન થાય, અગર જગતનો લય થાય, થાય જાય મુક્તોને છે કાંઈ? જગત ઉત્પન્ન થાય એટલે આપણે બધા દોડી નીકળીએ છીએ આમથી આમ, અને પ્રલય થાય એટલે આપણે બધા માયા મૂંઘી જઈએ છીએ. પછી ઉત્પત્તિ થાય એટલે આપણે પાછા ઊભા થઈ છીએ, વીખી નાખું તોડી નાખું, અને જેવો પ્રલય થાય એવો પાછા આપણે બધા માયામાં સુષુપ્તિમ ઘોર અંધકારમાં હતા નહોતા થઈ જાય છે. કેમ જે આપણે દિવ્ય મૂર્તિ એવા જે સર્વના કારણ પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ભજન કરીને તે મૂર્તિને પામ્યા નથી ને, એટલે આપણે પ્રલયમાં લય થઈએ છીએ અને સૃષ્ટિકાળે ઉત્પન્ન થઈએ છીએ, અને પોતપોતાના અહંકારને વશ થઈ અનેકવિધ કર્મો કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે આપણે પ્રલયમાં લય ન થવું હોય અને સૃષ્ટિકાળે ઉત્પન્ન ન થવું હોય તો શું કરવું જોઈએ? બોલો જોઈ, કોક તો બોલો, તમે બોલો. અખંડ ભજન કરવું જોઈએ, અખંડ ભજન, અખંડ સ્મરણ. ભગવાનની મૂર્તિમાં જ અખંડ તમે જો રહ્યો, આ દેહમાં ન રહ્યો, તો કાંઈ વાંધો નથી. દેહ જીવતો રહે કે મરે આપણને શું ફેર પડે? પણ દેહ ભાવ છે એટલે માયા છે આપણામાં. માટે એવું ધ્યાન ભજન કરો કે ભગવાન જ દેખાય, દેહ ન દેખાય, દેહ નીકળી જાય, પરમાત્મા પ્રગટ થઈ જાય, અને એવો અનુભવ જો થાય તો પૂરું. બસ એ કરવા માટે જ આપણો જન્મ છે, આવો ઠરાવ કરો. આ ધ્યાન ચિંતામણી છે, એટલા માટે જરા ભારપૂર્વક વાત કરું છું. લ્યો, સંતો તો ધ્યાનમાં ચડી ગયા હોય, તેને શું સંતોને વાત ગ્રહણ કરવાની તીવ્રતા છે. હવે દેહમાં નહીં રહે સંતો, મૂર્તિ મૂયા જવાની. આપણે એમના દેહને સંભાળવા પડશે. અડખે પડખે વાળા સંભાળ જ લીજો. કામ ક્રોધ મદ મોહ લોભ જબ લગ ઉરમે વાસ તેહી હરી મૂર્તિ ઉર ધરત હોવત અધિક પ્રયાસ. કામ ક્રોધ લોભ મદ મોહ આ બધું હૈયામ ભર્યું છે, એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન ન થાય. ભાઈ કેવી રીતે ધ્યાન થાય? ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમે બધા સાધુ ફરતા ફરતા ગયા, તો એક બાવાના આશ્રમમાં ગયા, તો અમે તો નીતિ નિયમ મુજબ ભગવાનનું ધ્યાન કરવા બધા બેઠા. ત્યારે એ આશ્રમના મઠધારી હતા ને બાવા મહંત, અમને જોઈને એને થઈ ગયું હું બેહું, એટલે એ બાવો અમારી પડખે આવીને પલાટી વાળીને બેસી ગયો લગાવ્યો. પણ એને કઈ ધ્યાન થાય એવું હતું નહીં. થોડીક વાર આમ બેઠો ને, ત્યાંથી એને બધું કામ સાંભળ્યું કે આ બાકી છે ને, આ લેવાનું છે ને, આ દેવાનું છે ને, ઓલે કીધું તો એ ભૂલી ગયો ને, આ લખવાનું રહી ગયું ને, આ ભૂહવાનું રહી ગયું, એટલે અકળાણો એકદમ ઊભો થઈ ગયો. ઉભો છે ને કે અલે ભાઈ આ કામ બાકી છે ને, આ કામ બાકી છે ને, ઓલું કરવાનું છે ને, આમ કરવાનું છે ને, બેહાય ધ્યાનમાં. ઘણા લોકો માનસી કરે ને, માનસી એ શું કરવા ખબર છે? ભૂલી ગયેલી બાબતને યાદ કરી લેવા. એ માનસી કરતા હોય ને તે લિસ્ટ જ કરતા હોય શું કરવાનું છે ને, હું નહીં કરવાનું એમ. આપણે એમ કે માનસી કરે છે બહુ, જેને વ્યવહાર વધારી દીધો હોય ને એને માનસી ન થાય ને ધ્યાન ન થાય, કશું ન થાય. એટલે વ્યવહાર માપે રાખવો. બે ચાર મંદિરના ત્રષ્ટિ થાવ ને ત્યાં સુધી માનસી થાય કેમ? પછી બહુ જાજા મંદિર નો જો વહીવટ આવે તો પછી માનસી નો થાય. હરિભક્તો તો હંસ્યા બહુ, પણ હજી મંદિર નો તો હારો વહીવટ કેમ છે, એમાં ભગવાન નો સંબંધ તો ખરો, પણ આ જે છે ને ઘરનો વહીવટ એ તો હાવ માયા રોકડી. અચ્છા, ધ્યાન જો કરવું હોય તો કામ ટાળવો જોઈએ, ક્રોધ ટાળવો જોઈએ, અભિમાન ટાળવું જોઈએ, મોહ ટાળવો જોઈએ, લોભ ટાળવો જોઈએ, આ ટાળવું જોઈએ. પરમાત્માનું ધ્યાન ધરવું હોય એવા વ્યક્તિને એક ક્ષણવાર જો એવું લાગે કે સ્ત્રીમાં સુખ છે અને પછી ધ્યાન એનાથી થાય નહીં, સ્ત્રીને એમ લાગે પુરુષમાં સુખ છે તો પછી એનો આત્મા ભગવાન આકારે થાય નહીં, દેહાભિમાન વસાત ખેંચાઈ જાય બારો, મૂર્તિમાં ન રહે, એ મુશ્કેલી છે. માણસના હૃદયમાં એક પળવાર ક્રોધ આવી જાય, એક જ પળવાર હો, પછી ધ્યાનમાં બેસે તો મૂર્તિમાં એનાથી રહેવાય નહીં, ધ્યાન થાય નહીં એનાથી. એક પળવાર ક્રોધ આવીને વયો જાય મગજમાં તો આખું હૈયું બળી ગયેલું મોબિલ સોપડીને કાળું કરીને વયો જાય, એને ધોતા બહુ વાર લાગે. કાંતિભાઈ, આ તમારો બુશેટ છે એ બળી ગયેલા મોબિલમાં બોળીને બારો કાઢ્યો હોય પછી કેટલી વાર લાગે ધોતા? એમ હૈયામાં ક્રોધ આવી જાય એટલે કાળું કરી જાય, એટલું બગાડી જાય, જાજુ નહીં. કામ આવી જાય એટલે એટલું બગાડીને વયો જાય, લોભ આવી જાય એટલે એટલું બગાડીને વયો જાય, પછી એને ધોતા વાર લાગે. એ ધોવાય પછી ધ્યાન થાય. તમને એક દાખલો દઉં, અરીસો હોય, અરીસો હવે ચોખ્ખો હોય પણ તાજો ચુરમાનો લાડુ આમ અરીસા ઉપર આમ ફેરવીએ આપણે આમ આમ, પછી આમાં અરીસા મોઢું જોઈ દેખાય, ઘી વાળો થાય ને અરીચો, પછી મોઢું ન દેખાય, દેખાય ન દેખાય ને પછી સાફ કરવો પડે પછી દેખાય. એમ આપણો આત્મા છે ને અરીસા જેવો છે, એમાં ભગવાનની મૂર્તિ દેખાય ન દેખાય એવું નથી, પણ એમાં કાંઈક ને કાંઈક બગાડ ચોટ્યો હોય છે. એ ખૂબ લાડવા બાડવા ખાધા હોય પછી આમ તર જમી ગયો હોય આત્મા ઉપર, પછી એમાં ભગવાન ન દેખાય, એટલે ઓછા ખાવા એમ. રસાસ્વાદીયાથી ધ્યાન ન થાય, બહુ રખડપટ્ટી કરે ને એને ધ્યાન ન થાય. ધ્યાનનું કામ કઠણ છે, ધ્યાન ઘણું કઠણ છે. આમ તો ધૂન કીર્તન થાય પણ ધ્યાન ન થાય. ધ્યાનમાં તો 24 કલાક ધ્યાન રાખે એને થાય. એમાં તો તમારે 24 કલાક મિનિટે મિનિટ ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ હોય ને તો પલોઠી વાળો એ ભેગું મૂર્તિમાં લાગી જવાય, અને મૂર્તિમ જેને લાગી જવાય ને એને હાલતા ચાલતા એ પછી ભગવાનનું સ્મરણ સહેજે રહે, અને હાલતા ચાલતા સહેજે સ્મરણ રહે તો ભજન કીર્તનમાં તો મૂર્તિમાં તરત એક રસ જોડાઈ જવાય અને મહાસુખ આવે. પ્રથમનો 22મો વચનામૃતનો આ સાર છે. જબ ગુરુ સંત કે વચન સુની પાવત જુગતી સંત, જબ ગુરુ સંત કે વચન સુની પાવત જુગતી જંત,
જબ ગુરુ સંત કે વચન સુની પાવત જુગતી જંત,
જબ ગુરુ સંત કે વચન સુની પાવત જુગતી જંત,
જબ ગુરુ સંત કે વચન સુની પાવત જુગતી જંત,
તબ તે
ही उर हरि ध्यान दृढ़,
तब ते उर हरि ध्यान दृढ़,
तब ही उर हरि ध्यान दृढ़,
तब ते उर हरि ध्यान दृढ़,
होत विमल मति संत,
होत विमल मति संत।
क्यारे ध्यान थाय एना उत्तर में एम के छे के जारे गुरु संतना वचन ने सांभळी एमाथी जीवात्मा ध्यानी युक्ति शीखे, पावत युक्ति जंत, अने जो युक्ति शीखे कला शीखे तो एने भगवान दृढ़ ध्यान थाय, अने ध्यान दृढ़ थाय तो आत्मा विमल थाय, विमल, हा ये विमल संत थई जाय। कहता मल बधा वया जाय, भगवान नो ध्यान धर्या वगैरे मल जाय नहीं, ठीक पड़े ई करो। भगवान स्वामीनारायणे स्पष्ट कही दीधुं के भगवान नु वचन अने भगवान नु ध्यान धर्या विना कारण शरीर नो नाश थाय नहीं। कई वचनामृत, वचनामृत मोटे छे, कार्याणी नु 12 વાંચવું હોય તો વાંચજો। ભગવાન કહે છે કે જીવની સાથે કારણ શરીર ચોટ્યું છે, અને દ્રષ્ટાંત દીધું આંબેલિયાનું, કચુકાનું, જેમ આંબેલિયાની સાથે એની છાલ છોટી હોય ને છાલ, પછી આંબેલિયાના જેટલા કટકા કરો એટલા કટકાની સાથે એની છાલ જાય, એમ જીવની સાથે કારણ શરીર વળી ગયું છે, અને કારણ શરીર વજ્ર જેવું છે, એ જીવથી કેમેય નોખવું પડતું નથી, પેલી આંબલિયાની છાલ નોખી ન પડે ને એમ નોખવું નથી પડતું, અને એ કારણ શરીર છે એ જ જીવની માયા છે, અને એ કારણ શરીર જીવથી નોખવું ન પડે તો એ કારણ શરીરમાંથી જ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર પેદા થાય, જન્મ એને લઈને જ આવે છે, સંસ્કૃતિ એને લઈને જ છે, ભવાટવી એને કારણે જ છે, કારણ શરીરને કારણે। એ કારણ શરીર કેવી રીતે જીવથી નોખવું પડે, ભગવાનનું વચન પાળો અને ભગવાનની મૂર્તિનું ધ્યાન ધરો, આ બે જ ઉપાય છે, આ કરવા જ પડે। દાખલો દીધો કે આંબલિયાની સાથે એની છાલ એટલી બધી દ્રઢ ચોટી હોય કેમેય ન ઉખડે, પણ એને જો તમે અગ્નિમાં શેકો તો હાથે ચોળો અને આંબલિયાની ફોતરી નીકળી જાય। એમ આપણે પણ પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરીએ ને ત્યારે કારણ શરીર શેકાય છે, અને પછી જીવથી નખું પડી જાય ફટલી, પણ ધ્યાન કર્યા વગર તો મેળ પડે નહીં। માટે હવ ધ્યાન કરવાની ટેવ પાડજો, સવારે સાંજે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક બરોબર સ્થિર આસન કરી અને હરી હંભારો, ટેવ પાડવી જ પડે, આમાં બીજો કોઈ વિકલ્પ જ નથી। ધ્યાન કર્યા વગર કારણ શરીર બળે જ નહીં, સિદ્ધાંત છે આ। જો કારણ શરીર બાળવું હોય તો ધ્યાન કરવાની ટેવ પાડજો, કોઈની રાહે ન રહેતા કે ફલાણા આવીને મને આમાં હાથ ફેરવીને મારું કારણ શરીર ટાળી દે, મારે ધ્યાન નહીં કરવું પડે, કોઈ હાથ ફેરવશે એનેથી કાંઈ વળવાનું નથી, તમે ધ્યાન કરશો ત્યારે કારણ શરીર બળવાનું છે। કરવા માંડજો કહું છું, એટલે સાંભળો છો કે નહીં, તમે તો બહુ કરી લ્યા, કોઈ વાત સમજવા તૈયાર નથી। ધ્યાન કર્યા વગર મેળ નહીં પડે, એટલે જ આપણા સંતો જોવે ને ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના પુત્રનું એવું બધું આવે છે નહીં કીર્તનોમાં, તે હું ગાવા હારું જ છે, કરવાનું નહીં। શ્રીજી મહારાજ તો બહુ ધ્યાનના શોખીન હતા, મુક્તાનંદ સ્વામી સાથે ઠરાવ કર્યો હતો કે રામાનંદ સ્વામીને મારા દર્શન કરાવો અને પછી આપણે જંગલમાં વૈયા જાવું અને અખંડ ધ્યાન જ કર્યા કરીશું, કે વચનાવતમાં આવે જો, મહારાજને તો બહુ ધ્યાન ગમતું, અને શ્રીજી મહારાજે સંતોને ધ્યાન બહુ કરાવ્યું હતું, કુંડલમાં ઉતાવળી નદીમાં મહારાજ ધ્યાન કરાવતા રાતે, સાધુને યોગ સાધના એટલે હું ધ્યાન, ધ્યાન કરાવતા, બોલો રાતે ઉપાડે નદીની રેતી બેહાડે બધાને કે ધ્યાન કરો, સંતો ને આમ ભેળા ધ્યાનમાં બેહાડતા મહારાજ, અને પોતે છે ને હાથમાં બેર ખોલીને બેહતા, હા ઊંઘે અને તાજા મુંડમમાં તળીંગ દઈને નાખે બેરખો. એ ઉભા થઈને પાછ દેવા જવાનો મહારાજ ને. ધ્યાન તો કરાવતા મહારાજ, હાથમાં હોટી લઈને ફરતા, ઊંઘે ઠો મારે એમ. નંદ સંતોને તો સ્વામિનારાયણ ભગવાને ધ્યાન કરાવી 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 કરી દીધા જોરદાર, ભગવાન સાથે લગાડી દીધા બધાને. હવે અટાણે આપણને કોણ ધ્યાન કરાવે બોલો? હવે તો આપણે જોર રાખીને આપણે ને આપણે કરવું પડે. હા તમે કહો તો એક ધ્યાન શિબિર કરી, એમાં આખો દી ધ્યાન જ કરવાનું, રોટલા ખાઈને શોક મહિને ની કરી, નામ લખાવો. છ મહિના સુધી એક ધાર ધ્યાન જ કરકિર કરવાનું, ન શું કારણ શરીર પડે. પાકું ઠીક છે, હવે 6 મહિનાની ધ્યાન શિબિર રવા દો, રોજ ઘરે 1/2 કલાક કરજો. ઘરે 5 મિનિટ કરતા નથી અને 6 મહિનાની શિબિરમાં પડકારા કરે છે કે મોડી વાત ન કરવી એમ.
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ નહીં જાય,
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ ન જાય,
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ ન જાય,
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ ન જાય,
મન કે મેલ નહીં જાય,
મન કે મેલ નહીં જાય.
નિશીના મટે
જો રવિ બિન નિશીના મિટે,
કીજે કોટી ઉપાય,
કીજે કોટી ઉપાય,
કીજે કોટી ઉપાય,
કીજે કોટી ઉપાય.
પ્રગટ રૂપ કે,
પ્રગટ રૂપ નું ધ્યાન કર્યા વગર મનનો મેલ ન જાય, ન જાય. મુક્તાનંદ સ્વામી ના પાડે છે ને કેમ, કેવી રીતે જાય? મુક્તાનંદ સ્વામી ના પાડે, પ્રગટ પરમાત્માનું ધ્યાન લગાવે ત્યારે જ મનનો મેલ જાય. આ સિદ્ધાંત છે, સિદ્ધાંત થોડો ફરે. ધ્યાન કર્યા વગર તો બેડો પાર થાય જ નહીં, માટે ધ્યાનની ટેવ પાડો ભાઈ સાહેબ. ગમે એમ કરીને ધ્યાનની ટેવ મારે ને તમારે આજ નહીં તો કાલ પાડવી પડશે, પાડવી પડશે, પાડવી પડશે. ધ્યાનમાં બેહવાનું શીખવું પડશે, શીખવું પડશે, શીખવું પડશે.
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ નહીં જાય,
મનનો મેલ નહીં જાય ભાઈ. ધ્યાન એક જબરો અગ્નિ છે, એને ધ્યાનાગ્નિ કહેવામાં આવે છે. એ અગ્નિમાં જ મેલ બળે. બીજો એક જ્ઞાનાગ્નિ છે, એ અગ્નિમાં મેલ બળે. જ્ઞાનાગ્નિ અને ધ્યાનાગ્નિ આ બે અગ્નિ છે ને એ મેલ બાળે. એટલે આપણે જ્ઞાન ચિંતામણીનું વર્ણન કર્યું, જ્ઞાન પછી હવે ધ્યાન ચિંતામણીનું વર્ણન કરીએ છીએ. અને ધ્યાન થતા મેલ જાતા વિજ્ઞાન પ્રગટ થશે. કાલે વિજ્ઞાન ચિંતામણીની વાત આમાં આવનારી છે, અદભુત કથા છે, પંચરત્નની કથા. આ 5 રત્ન છે, સરસ છે. વૈરાગ, વિવેક, જ્ઞાન, ધ્યાન ને વિજ્ઞાન.
જો રવિ બિન નિશી ના મીટે,
સૂરજ ન ઉગે તો રાત્રિ ન જાય. હા ભલે ને તારા ઉગે, એટલે ભલે ને તારાપતિ ચંદ્ર ઉગે, ચંદ્ર ઉગે તો એ શું થઈ ગયું, એનાથી રાત ન જાય. રાત તો સૂર્ય ઉગે તો જ જાય.
જો રવિ બિન નિશી ના મીટે, કીજે કોટી ઉપાય,
ગમે એટલા ઉપાય કરો ને. અંધારું તો ત્યારે જાય જયારે સૂરજ ઉગે. ઓલા ચાર પાંચ હતા સમજ્યા, એને હું હુરાતન સીડ્યું એ કે અમે હોતા અમારા ઘરમાં અંધારું ઘરે તો હું છે ને કે એ ડાંગુ લઈને ઉભા રહી આવો ઘરને બારણે હાંજ પડવા આવીને એટલે ડાંગુ લઈને કે આવી જોવે ભણનું દીકરું અંધારું અમે હોતા મુસી વળ દઈ ને ડાંગુ લઈને ઉભા રહ્યા એ હાંજ પડીને આમ ઉગમીને ઉભા રહ્યા દરવાજેથી અંધારું અંધેર આવે એમ એ આમ નામ ઉભા રહ્યા. હવે એનું ઘર હતું આથમણું એટલે એ બાજુ સૂર્ય આથમો એની ખબર ન રહી અને પછી આમ પાછુંવાળું જોયું ને તો એ ખબર પડી લે ઘરમાં તો અંધારું કરી ગયું અને પછી તો જે ખીજાણાને જે ધોકા માંડ્યા મારવા અંધારાને એવા ધોકા મારે એવા ધોકા મારે નીકળ નીકળ અમારા ઘરમાંથી હવાર સુધી ડફણાવાળી કરી અંધારામાં એકાબીજીને આટી ગયા તો તોલાય તૂટ્યા. પણ શું છે પ્રયાસ મૂકી દે એ ડાયો ન ગણાય એમ સમજીને ધબધબાવી રાખ્યું હવાર સુધી. એ હવાર પડી સૂર્યનારાયણ ઉદયાચલ ઉપર આવ્યા અંજવાળું થયું અંધારું ગયું ત્યારે બધા ભેગા બેસીને મૂછું વળડી કાઢ્યું એમ છે કે આપણે રવા દઈ કે લ્યો અંધારું કાઢ્યું સૂર્ય ઉગ્યા પહેલા અંધારા જતા છે મરી જાય તોય એમ ધ્યાન ધર્યા વગર કોઈ દી કારણ શરીર બળતાય છે. પણ સાચી વાત કરે કોણ? અમે તો એટલું જ તમને કહી અમને હમાય રૂપિયા દઈ જાઓ એટલે તમારો મોક્ષ લાવો જ પૈસા લાવો સમજ્યા દાન દો એટલે બધું થઈ ગયું તમારું. હા હા ફુલાવી ફુલાવીને વખાણી વખાણીને હાર પહેરાવીને સન્માનો કરી કરીને રૂપિયા ખેરવવા સિવાય અમને ક્યાં બીજું આવડે છે કાંઈ? આ તો મુક્તાનંદ સ્વામી સાચી વાત કરે કે ધ્યાન ધર્યા વગર તમારું ડોહું કલ્યાણ નહીં થાય એમ. કારણ કે મુક્તાનંદ સ્વામીને બહુ પૈસાની જરૂર નહીં ને એટલે સાચી વાત કરે. ખ્યાલ આવી ગયો તમને? આવું છે ભાઈ. હા હા મુક્તાનંદ સ્વામી ને એમણે ધરતીકંપમાં જવું પડે પૈસા લઈને તો એ પછી સાચી વાત શું કરે? એટલે સાચી વાત ન કરાય હરિભગત ને અંધારામાં જ રખાય. ખ્યાલ આવ્યો? પણ મુક્તાનંદ સ્વામી સાચી વાત બોલી જાય એનું શું કરવું? કેટલી મસ્ત વાત કરે છે.
પ્રગટ રૂપ કે ધ્યાન બિન મન કે મેલ નહીં જાય જું રવિ બિન નિશિના મિટે કીજે કોટિ ઉપાય.
હવે કરીશું હું આપણે ઈ કયો ધ્યાન કરીશું કે નહીં કરીએ?
તબ લગ સાધન સબ વૃથા પુર ન જાનલુ ભગવાન.
તબ લગ સાધન સબ વૃથા પુર ન જાનલુ ભગવાન.
પુર ન જાનલુ ભગવાન.
પુર ન જાનલુ ભગવાન.
જૂનવ જોવન જુવતી
જૂનવ જાવન જુવતી
જૂનવ જોબન જુવતી
જૂનવ જોબન જુવતી
પતિ બિન ફલકી હાન
પતિ બિન ફલકી હાન
અરે પતિ બિન ફલકી હાન
પતિ બિન ફલકી
હાન. તબ લગ સાધન સબ વૃથા પૂર્ણ જાનલુ ભગવાન. ત્યાં સુધી સાધન બધા જ નકામા છે. ક્યાં સુધી? જ્યાં સુધી ઉરમાં ભગવાન ન પ્રકાશે, ભગવાનના દર્શન ન થાય. કારણ કે સાધનનું ફળ તો ભગવત પ્રાપ્તિ છે. ભગવાનની પ્રાપ્તિ ન થઈ તો સાધન બધા નકામા જ છે. હવે કે છે જીવ નવ જોબન જુવતી પતિબિન ફલકી હાન. નવ યૌવનવાન યુવતી હોય પણ પતિ ન હોય તો પુત્ર ન થાય. ગમે એટલું યૌવન હોય ગમે એટલું રૂપ હોય પણ પતિ વિના પુત્ર ક્યાંથી થાય? સ્વામીએ દાખલો દીધો, એમ તમે ભાઈ ગમે એ સાધન કરો પણ તમારા ઉરમાં સાક્ષાત ભગવાન તમે જો ન લાવી શકો તો તમારા સાધન હું કામ ના. અને સાક્ષાત હૃદયમાં ભગવાન લાવે એવું સાધન ધ્યાન છે, અખંડ વૃત્તિ છે, અને એ કરવી જોઈએ ભાઈ. આમાં હાલે જ નહીં ને, ધ્યાન કરો એ સિવાય મેળ પડે નહીં ભાઈ. અને જો ખરેખર ભગવાન અને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ હોય તો ધ્યાન કરવાનો ઉમંગ જાગે ખરો. હા, વિશ્વાસ હોય તો થાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જ્યાં હોય ત્યાં ધ્યાન બાબતમાં તો એટલું બધું કડક આમ વલણ દાખ્યું છે. બોલો, પહેલું પાંચમું વચનામૃત જુઓ ને, કે ભગવાનનું ધ્યાન કરવું, ધ્યાન કરતાં કરતાં મૂર્તિ ન દેખાય તોય ધ્યાન કરવું, એવી રીતના આગ્રહવાળાની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે. પ્રથમનું પાંચમું, એવી રીતના આગ્રહવાળાને જો એમાં આગ્રહ રાખવાનું કીધું. અરે પહેલું જ વચનામૃત, અખંડ વૃત્તિ રાખો, કઠણમાં કઠણ સાધન અને રાખે, એનાથી કોઈ મોટી પ્રાપ્તિ નથી. એમાં કેટલું જોર માર્યું છે. અને પછી વળ્યું કેરો, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 25 વર્ષ થાય, 100 વર્ષ થાય, પ્રથમનું 15મું વચનામૃત વાંચ્યો ને, એમાં ધ્યાન ઉપર કેટલું ભગવાન બોલ્યા છે. 100 વર્ષ થાય તો પણ ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. 100 વર્ષ થાય તોય ભગવાનના ધ્યાનને મૂકે નહીં કે છે. આવા આવા શ્રીજી મહારાજના કેટલાય વાક્યો છે કે મને તમને ધ્યાન કરતા કરી મૂકે એવા, પણ આપણે સાંભળી તો. જબ ગુરુ સંત કે વચન સુની પાવત ઝૂકતી સંત, વચન સાંભળે ને એ શિરે ચડાવી દે તો કામ થઈ જાય ભાઈ. પણ આ વાત ગણાયને છે ને ધ્યાનમાં જ નથી. આમાં શું રાજી થાય ભગવાનને સંતોય તે કહો. આપણે જ્યારે કરવું નથી કાંઈ, કાંઈક કરીએ તો મેળ પડે આપણો. ઠાસરામાં ગોપાલભાઈ કરીને ગરીબ ભગત હતા. નિર્ગુણદાસ સ્વામી અમદાવાદમાં થઈ ગયા, સ્વામીના હેતવાળા હતા. હવે સ્વામી કડી ગયેલા ફરતા ફરતા કડી ગામ, હવે કડીની આજુબાજુ આ ઠાસરા ગામ આવ્યું. સ્વામીને કડીમાં મંદિર બાંધવું અને મંદિર માટે જગ્યા જોઈ. હવે એ વખતમાં આ અંગ્રેજનું રાજ અને ગામો ગામ અંગ્રેજો દીવાનગીરી સોંપતા, એટલે એ ગામનું કારભારું કહો કે જે કોઈ એને કરવાનું. હવે એવો સમય, પછી નિર્ગુણદાસ સ્વામી અમદાવાદ આવ્યા અને એ વખતે આ ઠાસરાના ગોપાળ ભગત છે ને એ અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામીની પાસે આવ્યા અને સ્વામીને દંડવટ કરતા હતા. એટલે સ્વામી કે આવો આવો ગોપાળભાઈ, તમે શું ઈચ્છાથી આવ્યા છો એ મને ખ્યાલ છે. સ્વામી કહે છે કે તમારે દીવાન કરવું જોઈએ છે ને કડીનું, તમે ફોર્મ ભર્યું છે ને કે? તો કે હા સ્વામી. નિર્ગુણદાસ સ્વામી કહે છે કે અમારું એક કામ કરશો? કે શું? તો કે અમારું એક કામ કરશો. ત્યારે ગોપાલભાઈ બોલ્યા કે સ્વામી, તમારે એમ કહેવાનું હોય અમારું એક કામ કરશો, તમે આજ્ઞા કરો, તમે જે આજ્ઞા કરો એ હું માથે ચડાવીશ. ત્યારે સ્વામી કહે છે કે અમારે અહીંયા કડીમાં મંદિર કરવું છે, એની જગ્યા તમે મેળવી દેશો? જો તમે એ જગ્યા મેળવી દો તો તમારી જે મનમાં ઈચ્છા છે એ દીવાનગીરી તમને મળે. અને ત્યારે ગોપાલભાઈ એટલું બોલ્યા કે સ્વામી, દીવાનગીરી મળે કે ન મળે, અમારે તો તમારું વચન હોય એ તમારા વચનમાં અમારે મરી મટવાનું હોય. અમારે કંઈ એવું નથી કે દીવાનગીરી તમે આપો તો અમે કામ કરીએ. સ્વામી બહુ રાજી થયા. સ્વામી કે જાઓ તો તમને દીવાનગીરી મળશે કાલ. ગોપાલભાઈ કે પણ સ્વામી, મારું તો 9મું ફોરમ છે, બીજા બધાએ આગળ બહુ ભર્યા, તક 9મું હોય જે હોય એ કાલ તમને મળશે. અને થયું એમ, સરકારમાં તપાસ થઈ, એનું 9મું ફોરમ છેલ્લે હતું, તો એ પાસ થઈ ગયા અને એમને દીવાનગીરી મળી અને પછી આવીને સ્વામીને મળ્યા અને વાત કરી કે સ્વામી તમે કહેતા હતા એ રીતે મને મળી ગયો હક. ત્યારે સ્વામી કહે છે કે તો હવે આપણે કડીનું મંદિર બાંધવું છે એની વ્યવસ્થા તમારે કરવાની. ત્યારે ગોપાલભાઈ કે સ્વામી એ તો હું કરીશ, પણ એક આશીર્વાદ તમારી પાસે માગું. તો શું? તો કે હવે હું દીવાન થયો પણ મને આનું અભિમાન ન આવે એવી મારા ઉપર કૃપા કરો. કારણ કે આ સત્તા છે ને એનો ઘમંડ ચડ્યા વગર રે નહીં. મારું જીવન બગડી જાય, મારો મોક્ષ બગડી જાય, માટે એ આશીર્વાદ દો કે મને સહેજે આનું વજન ન લાગે. અને સ્વામી એક બીજી વાત માગું છું, શું? કે આમાં મારે અનેક ન્યાય કરવા પડે, એમાં ક્યારેક મારાથી ખોટો ન્યાય કોકને અપાઈ જાય અને કોઈ ગરીબ, કોઈ બ્રાહ્મણ, કોઈનો અન્યાય થઈ જાય તો ભારે મારું બગડી જાય. એટલે મારાથી કોઈ અન્યાય ન થાય એ મારી માટે દયા કરો. નિર્ગુણદાસ સ્વામી રાજી બહુ એની માથે હો, માથે હાથ મૂકીને કહેશે કે જાઓ હું આશીર્વાદ આપું છું, તમને અભિમાન નહીં આવે. અને તમને જ્યારે મુશ્કેલી પડે ને મુશ્કેલી, ત્યારે તમે શ્રીજી મહારાજનું ધ્યાન ધરજો. શ્રીજી મહારાજનું ધ્યાન ધરશો એટલે મહારાજ તમને દેખાશે અને જેવું જેનું હશે એવું તમને કહી દેશે કે આ ખોટો છે ને આ સાચો છે ને આને આમ ન્યાય આપી દો. ગોપાલભાઈને આમ કહી દીધું, સ્વામીએ રાજી થઈને કામ થઈ ગયું આનું. પછી તો એ થયા દીવાન કડીના અને સુંદર મજાની જગ્યા આપીને મંદિર થયું. હવે એ દીવાનગીરી કરતા હતા અને કોઈક એવો કેસ આવે ને કોઈક એવી બબાલ આવે અને ન્યાય આપવાનો થાય અને પોતાને કાંઈ દશા હુજે નહીં કોણ સાચો ને કોણ ખોટો, એટલે પછી ખુરશીમાં જે બેઠા હોય ને ત્યાં ત્યાં આંખે વીંચી અને શ્રીજી મહારાજનું સ્મરણ કરે એટલે તરત મહારાજ હૃદયમાં દેખાય અને કહી દે કે આનો જવાબ આમ દઈ દે, એટલે તરત પોતે દઈ દેતા. અને ખાસ કરીને વાત એ કરવાની છે કે એનીમાંથી મોટા સંત રાજી થયા તે રોજ 3 કલાક ધ્યાન કરતા. 3 કલાક બોલો દીવાન હતા તોય. અરે આ બોટાદના શિવલાલભાઈ રોજ 6 કલાક, 9 લાખ રૂપિયાના આસામી શિવલાલભાઈ ભગવા દોશીના દીકરા, 6 કલાક ધ્યાન કરતા. અને પેલા દરબાર અભયસિંહજીને 1.5 પોરનું ધ્યાન 4.5 કલાક. મોટા મોટા રાજા, મોટા મોટા શેઠિયા, સુખી માણસો પણ આવા ધ્યાનના અંગવાળા લે આવી ટેવ પાડેલી. અને આપણને કોણ જાણે એ રસ્તો જ હાથે આવતો નથી, શું છું આપણને કઈ ખબર પડતી નથી. અરે તબલક સાધન સબ વૃથા ઉર્ન જાનલુ ભગવાન. ઉર્મા ભગવાનને ન જાણી લઈએ, ભગવાનને ન સાક્ષાત કરીએ, ભગવાનને ન જોઈ લઈએ ત્યાં સુધી સાધન બધાય નકામા છે ભાઈ. જું નવ જોબન જુવતી પતિ વિન ફલ કી હાન. પતિ વિના ફળની કોઈ પ્રાપ્તિ ન થાય એમ ધ્યાન વિના ભગવાનની પ્રાપ્તિ ન થાય. કે તાતે હરિજન શુદ્ધ મન ધરત સદા હરિ ધ્યાન.
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 પુરુષોત્તમ પર બ્રહ્મ કો
પુરુષોત્તમ પર બ્રહ્મ કો
પુરુષોત્તમ પર બ્રહ્મ કો
પુરુષોત્તમ પર બ્રહ્મ કો
હોત તાહિ વિજ્ઞાન.
હોત તાહિ વિજ્ઞાન.
અરે હોત તાહિ વિજ્ઞાન.
હોત તાહિ વિજ્ઞાન.
સ્વામી કહે છે કે એટલા માટે અમે કહીએ છીએ કે હરિજન બધાએ શુદ્ધ મન કરવા, અખંડ પરમાત્માની સ્મૃતિ રાખવી અને સાંજ સવાર બપોર પલોઠી વાળીને એકાગ્ર ચિત્તે ધ્યાન ધરવું. જ્યાં અવાજ ન હોય, મસર ન હોય, માખી ન હોય ત્યાં વ્યવસ્થિત પલોઠી વાળી ખોળામાં હાથ રાખી સીધું આસન રાખી આંખો બંધ રાખીને કાં તો ભગવાનની મૂર્તિ સામું ખુલ્લી આંખે જોઈ રહેવું. 5-10 મિનિટ, 15 મિનિટ ત્રાટક કરવું, પણ ધ્યાન ધરવાની ટેવ પાડવી પડે. પુરુષોત્તમ પર બ્રહ્મ કો હોત તાહી વિજ્ઞાન. પુરુષોત્તમ પર બ્રહ્મનું જો આવી રીતે ધ્યાન કરે તો ધ્યાનના પ્રભાવે વિજ્ઞાન મળે છે. વિજ્ઞાન કહેતા સાક્ષાત પરમાત્માનો અનુભવ. ધ્યાન વિના વિજ્ઞાન ન થાય. જ્ઞાનને વિજ્ઞાનમાં ફેરવવું હોય તો વચ્ચે ધ્યાનની કડી જોડવી પડે છે. મને તમને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ સત્ય છે, ભગવાન ભજીએ તો મોક્ષ થાય, આવું બધું જ્ઞાન છે. પણ એ જ્ઞાનને વિજ્ઞાન કરવું હોય તો ધ્યાન ધરવું પડે. સ્વામિનારાયણ ભગવાન છે એનો અનુભવ કરવો હોય તો ધ્યાન વિના ન થાય. અને કોકના અનુભવ આપણને કાયમ લાગે નહીં. ગોપાલન સ્વામી ધ્યાન કરે ને એને ભગવાન દેખાય તે આપણે શું કામ લાગે? મુક્તાનંદ સ્વામી ધ્યાન ધરે ને એને અહીંયામાં ભગવાન અખંડ દેખાય તે આપણને શું કામ લાગે? આપણે પોતે ભગવાનને અનુભવીએ તો આપણને સુખ આવે. અને એટલા માટે આપણે પોતે પ્રયોગમાં ઉતરવું પડે છે. આગળ ધ્રુવજીએ બહુ ધ્યાન કર્યું, પ્રયોગ કર્યો ને એને સફળતા મળી એ તો ધ્રુવજીને મળી. આપણે સફળતા જોઈતી હોય તો આપણે પોતે પ્રયોગમાં જવું પડે છે. આપણે શું કરીએ ખબર છે? કોઈક ધ્યાન ભજન કરી ગયા હોય ને એની વાત હું કરી બેઠા બેઠા. સતાનંદ સ્વામી આમ ધ્યાન કર્યું, ધ્રુવજી આમ કર્યું, વાતું કરવા બેઠા બેઠા વાતું કરવી, બસ કરવું નહીં કાંઈ. વાતું કરીએ શું થાય કહો છો? આપણે જાતે પ્રયોગ કરવો જોઈએ. હું તમને પૂછું કે આખો દિવસ હાકર હાકર કરીએ તે હું મોઢામ ગળ્યું લાગે? વાતું કરે શું થાય? એ તો ક્યાંકથી હાકર લાવીને ગાંગડો મોઢામ મૂકી તો ગળ્યું લાગે. બેઠા બેઠા વાતું કરી, મોટા મોટા આખ્યાનો ગાઈ, હા વખાણે બધા, તમને આખ્યાનો હારા આવડે, કથા હારી આવડે, કાશીએ ભણ્યા છો, શ્લોક હારા ગાવશો, પુરુષોત્તમનું ધ્યાન કરો. એ વિના મારો ને તમારો ઉદ્ધાર નથી ભાઈ. વાત આ છે, પ્રગટ રૂપ પુરુષોત્તમ સ્વામી રહત સદા ઉર અંતર જામી.
પ્રગટ રૂપ પુરુષોત્તમ સ્વામી રહત સદા ઉર અંતર જામી.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો યું હરિ ધ્યાન અચલ ઉર ધારો.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો યું હરિ ધ્યાન અચલ ઉર ધારો.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો.
સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો
યું હરિ ધ્યાન અચલ ઉર ધારો.
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 લ્યો કેટલી સરસ વાત કરી. પ્રગટ રૂપ પુરુષોત્તમ સ્વામી રહત સદા ઉર અંતર જામી. પ્રગટ રૂપ ભગવાન પુરુષોત્તમ આપણા હૃદયમાં બિરાજે છે, આપણા આત્મામાં ભગવાન બિરાજ્યા છે. એ પ્રગટ છે, સાક્ષાત છે. પ્રગટ રૂપ પુરુષોત્તમ આત્મામાં બેઠા છે, એને હંભારો. ભગવાન આપણી સામું આપણા અંતરમાં બેઠા બેઠા અખંડ જોઈ રહ્યા છે, પણ આપણે ભગવાનની સામું જોતા જ નથી. આપણું ધ્યાન જ બીજે છે, જગતમાં છે, ભગવાનમાં ધ્યાન જ નથી. હે પ્રગટ રૂપ પુરુષોત્તમ સ્વામી રહત સદા ઉર અંતર જામી. આપણા આત્મામાં સાક્ષાત પરમાત્મા સદાય બિરાજમાન છે, એને ધ્યાનમાં ધારો, એને સંભારો, એને ભૂલો માં. સૌ પ્રભુ શ્વાસ શ્વાસ સંભારો. જે ઉરમાં સાક્ષાત અંતર્યામી પરમાત્મા બેઠા છે એ પ્રભુને અખંડ સંભારો. અખંડ સૌ પ્રભુ શ્વાસ શ્વાસ સંભારો. હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસો શ્વાસ તે નિત્ય સંભારું. અમારા વલ્લભીપુરમાં લક્ષ્મણ દાદા હતા, હા એવા ભજનીને અખંડો 22 કલાક ભજન કરે, 2 કલાક ઊંઘે. મને એમ થયું કે આને કાંઈક ભગવાન ખરેખર સમજાણા હશે, નહીતર આવું ભજન થાય નહીં. કારણ કે બીજા બધા ડોહલાઓ ઓટલે બેઠા બેઠા હોલા મારે અને ગબગોળા મારે, દેખાય નહીં તો આમ કર્યા કરે, આ કોણ ગયા, શું તમારે કામ છે. ત્યારે આ બાપા અખંડ ભજન કરે એટલે કાંઈક ભગવાન સમજાણા હોય. એટલે મેં એક દી પૂછ્યું, મેં કીધું બાપા તમે અખંડ ભજન કરો છો તો તમે શું ભગવાનમાં સમજો છો? મને કે અમને શું સમજણ પડે, અમે તો ગ્રહસ્થ, તમે સાધુ બધું જાણો. કે મેં કીધું તોય તમે આટલું ભજન કરો છો કાંઈક સમજ્યા જશો? ના ના, અમે કાંઈ ભણ્યા નહીં, તમે જ ભણ્યા મને કે બધા. પાછા આવું કે એ કે તમે સંતો સમજો. ઓલી વચનામૃતમાંથી આવતો કે સંતો તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનમાં વૃત્તિ રાખે, પણ અમારે ગ્રહસ્થને કેમ કરવું? એમ ટાઢા ઘા મારે ટાઢા, કેવડાને તો કાંઈ કામ નહીં એટલે અખંડ વૃત્તિ રાખે, શું કામ નહીં કરવાના, ન કરવાના કેટલાય કામ ભેગા કર્યા હોય, હવે આમાં અખંડ વૃત્તિ રાખવી ક્યારે? એ તો તમે કહો છો કામ નહીં. કે સાધુ તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા હોય એટલે એને અખંડ વૃત્તિ રહે ખાવામાં. હાવ નિવૃત્તિ હોય આજ પુડલા બનાવીશું કે થેપલા. અખંડ વૃત્તિ રહે કે સાધુને તો, પણ અમારા ગ્રહસ્થને તો અનંત ભાગની વિટમણા, તે કેવી રીતે વૃત્તિ રહે? હવે દાદા કે તમે તો સાધુ, તે તમને ભગવાનમાં ખબર પડે, અમને તો બહુ ખબર પડે નહીં. પણ મેં કહ્યું આ તમે અખંડ સ્મરણ કરો છો, પળ એક વિરમતા નથી, બાવી બાવી કલાક ભજન કરો છો, કે કાંઈક સમજ્યા થશો ને? મને કે ના રે ભાઈ, મને તો ઓલું આવે છે ને, હવે મારા વાલાને નહીં રે વિસારું, શ્વાસે ઉશ્વાસ તે નિત્ય સંભાળવું. ઈ કે શ્વાસ ઉશ્વાસ, ઈ શ્વાસ ઉશ્વાસ નિત્ય સંભાળવું, ઈ આવે ને ઈ કડી મને જીવમાં ઉતરી ગઈ છે, બીજું કઈ જ્ઞાન નથી. કે બીજી અમને લાંબી ખબર પડે નહીં, પણ શ્વાસ લેતા અને શ્વાસ મુકતા ભગવાન સંભારવા. નિષ્કુળાનંદ સ્વામીની કડી નથી આપણે ગાતા, હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસ ઉશ્વાસ તે નિત્ય સંભારું. બસ એટલી એક કડીનું જ જ્ઞાન છે, બાકી જાજા અધ્યાયો ને પુસ્તકો ને સત્સંગી જીવન ને ભાગવત બધું તમને આવડે સ્વામીઓને. આપણને તો કેટલાય શ્લોક કંઠે, પણ વૃત્તિ રાખવાનું તાન કે જ્ઞાન ભગવાન કોકને આપે.
સો પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. શ્વાસ ઉશ્વાસ અખંડ સંભારો, ભૂલશો નહીં પરમાત્માને, ભૂલશો નહીં. કે આ યું હરિધ્યાન, બસ આવી રીતે ભગવાનનું ધ્યાન અખંડ અચલ ધારો. અચલ ભગવાનના સ્વરૂપમાં છે, મનને ચલવા દેશો નહીં, આમ સ્વામીનું કહેવું છે. અને પરમાત્માને જો આવી રીતે કોઈ સંભાળે ને તો એનામાં સામર્થ્ય ગજબની આવે, એ તો બહુ સમર્થ હોય. પરમાત્માની સાથે જેના ચિત્તની વૃત્તિ રહેવા લાગી એ તો બ્રહ્મને જોવાને ઈચ્છે, આવે છે ને પહેલા વચનામૃતમાં, માયાને જોવાને ઈચ્છે, ભગવાનના ધામને જોવાને ઈચ્છે, તત્કાળ દેખાય. અને એ બોલે એમ થાય, એ વચન સિદ્ધ હોય, એ અવળાનું સત્તુનું સત્તાનું અવળું કરે, એ ધારે એમ કરે, એને ભગવાન આધીન હોય. પણ એમ ભગવાન સાથે વૃત્તિઓ લાગેલી હોય, અખંડ વૃત્તિ હોય તોની વાત છે. અહીં વડોદરામાં હતા દેવજી પટેલ, ગોપાળન સ્વામીના કૃપાપાત્ર, બહુ જબરા સત્સંગી હતા. એની વાત આવે છે કે અખંડ સ્મરણ કરતા, અખંડ શ્વાસ ઉશ્વાસ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જેમ ઓલા થઈ ગયા ને અમદાવાદના મુસલમાન ડોસા તાય, એને અખંડ સ્મરણ હતું. પર્વતભાઈને અખંડ હતું, ગોરધન શેઠને અખંડ હતું, એમાં અહીંયા દેવજી પટેલ થઈ ગયા વડોદરામાં. ગોપાલ સ્વામી અહીં રહેતા હતા અને સ્વામીના સમાગમે કેટલાય વડોદરામાં સ્થિતિવાળા ભગત થયા હતા કેટલાયો,
હા, એ સદાશિવભાઈની દીકરી ઉમૈયા. હા, એ સમાધિ તો કેટલા ને થતી. ભક્તો ચિંતામણીમાં માત્ર વડોદરાના જ 8 પ્રકરણ છે પરચામ, બોલો. એટલા સ્થિતિવાળા ભક્તો વડોદરામાં હતા, માપ નહીં એટલા. કારણ કે ગોપાલ સ્વામી અહીં રહેતા ને, સમર્થ સાધુ, એમનો સમાગમ કરીને એમની કૃપા દ્વારા અનેક ભક્તો બહુ સુખી થયેલા. એમ કહેવાય છે કે દેવજી પટેલ એકવાર સુરસાગર સરોવરમાં સ્નાન કરીને આવતા હતા અને ભગવાનને શ્વાસોશ્વાસ સંભાળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એમાં એવું ભગવાનમાં ચિત્ત તણાણું, એવું હેત થયું અને આકર્ષાઈ ગયા હૈયામાંથી, તે લક્ષ્ય થઈ ગયો, એ રસ્તામાં પડી ગયા દેવજી પટેલો. હવે આ બધા ખળ બેઠા હતા થોડાક, એ ખળે આ જોયું અને અંદર અંદર કહેવા માંડ્યા, આ સ્વામિનારાયણ કે આવા નવા દમ પાખંડ કરે, કે પોતાનો મત સાચો છે ને, અમારે બધાને સમાધિ થાય છે ને, અમે તો ધામમાં જઈએ છીએ ને, આવા બધા ડોળ કરે, કે શું કરવા, કે આમ એનું આમ બહુ રૂડું દેખાય ને, એનો સંપ્રદાય મહાન દેખાય ને, એટલે કે પણ આજ તો આની ખબર પાડી દઈ કે આપણે હાલો. એ બીજા થોડાક જણાને બોલાવ્યા હો અને થયા બધા ભેગા ટોળું, અને આ ભગત બિચારા સમાધિમાં હતા એને ઉપાડ્યા. હવે બાજુમાં એક 50 મણનો પાણો હતો, એ આ ભગતને ત્યાં નાખી બોલો પાણો ઉપર ચડાવી દીધો. હવે દીકરાને ખબર પડી છે, ડોળ જ કરે બધા, પથરો ઉપર ચડાવીને વહી ગયા. ભગત તો સમાધિમાં છે. હવે એમાં એવું જ થયું કે બીજા એક કલા ભગત હતા, એ ગોપાલ સ્વામીના શિષ્ય ને બહુ સત્સંગી. હવે એ કલા ભગત બીજે દિવસે સવારમાં ક્યાંક નીકળ્યા, 24 કલાક થઈ ગયો. એ કલા ભગત પણ ગોપાલ સ્વામીના બહુ કૃપા પાત્ર, સ્વામીને એનામાંથી હેત બહુ. એને આમ આવીને આમ ન્યા હાલ્યા આવતા ને, તે ઓલા ભગત પથરા હેઠે હતા, એની ચાદર બહાર દેખાય થોડી, એની નજર પડી ગઈ. એટલે કલા ભગતને એમ થયું કે આ ચાદર તો દેવજીભાઈની છે, તે દેવજીભાઈની ચાદર અહીં કેમ પડી છે. એ ત્યાં જઈને આમ ચાદર જોવા ગયા તો હેઠે ભગતો હતા, એટલે આની માથે પથ્થર ચડાવી દીધો છે અને મૂજી ગયા. આહા, આવું કોણે કર્યું એમ, આ તો હવે શે જીવતા હોય. હેત બહુ હતું ભગવાનના ભગત, બે એક ગુરુના ચેલા. એટલે કલા ભગતને અકળામણી થઈ ગઈ, માંડ્યા ભગવાનને પ્રાર્થના કરવા, હે પ્રભુ ભારે કરી ભારે કરી. એટલે ભગવાને તરત દેવજી ભગતને સમાધિમાંથી જગાડ્યા, આ મૂંઝાણા એટલે. એટલે એ જાગ્યા ને, એટલે જાગ્યા એટલે તરત જ કોક વસ્ત્ર આમ એક બાજુ મૂકે ને, એમ ઓલો 50 મણનો પાણો આમ જરાક એક બાજુ કરી નાખ્યો, તરત જ આમ હાવ સહજમાં. અને ઊભા થઈને સ્વામિનારાયણ સ્વામી કહે, કેમ છો કલા ભગત? હવે આ જોયું કલા ભગતે, એને કઈ આશ્ચર્યનો પાર ન રહ્યો. બે ભગત ભેટી પડ્યા અને કે બાકી કહેવું પડે, તમે આ પાણો આમ ઝરીકમાં મલાવી નાખ્યો કે. અને પછી તો કલા ભગત જાતા હતા ગોપાલ સ્વામી ને કહેવા, આ મરખ બહુ થઈ ગયો ને. અને ગોપાલ સ્વામી ગાડીમાં બેસીને આવે, વચમાં મળી ગયા, માંડ્યા રસ્તામાં દંડવટ કરવા. અને સ્વામીને કહે છે, સ્વામી 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 કહે છે, સ્વામી ભગવાનનું ધ્યાન ધરે, ભગવાનનું અખંડ સ્મરણ કરે, એનામાં સામર્થ્ય કેટલું હોય, કે એનામાં સામર્થ્ય કેટલું હોય, કે આમ જો આ મરખ બહુ આવી ગયો. ત્યારે ગોપાલ સ્વામી કહે છે, ગાંડા, ભગવાનની સાથે વૃત્તિ જે રાખે છે, એકતા પામ્યા છે, એના સામર્થ્યની તો કાંઈ વાત ન પૂછીશ. કે એ સામર્થ્ય તને શું કહેવું, કે છે શંકર ભગવાનનું ધ્યાન કરે છે શિવજી, તો એ સામર્થ્ય કરીને અનંત બ્રહ્માંડના પ્રલયો કરે છે, તો એને એનું પાપ લાગતું નથી, એ ભગવાનમાં વૃત્તિ રાખવાનું ફળ છે. વળી કહે છે કે શેષજી ભગવાનમાં વૃત્તિ રાખે છે તો આ પૃથ્વી છે તેના માથે રાઈના દાણા જેવી લાગે છે, ને હનુમાનજી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હતા તો દ્રોણાચલ પર્વત લઈ આવ્યા, ત્યાં જેવી તેવી સામર્થ્ય છે. અને અગસ્ત્ય મુનિ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા હતા તે સમુદ્રનું આચમન કરી ગયા. આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખનારના બધાના જોર જોવો, એની સામર્થ્ય જોવો. માટે જે ભગવાનને સંભાળે છે, વૃત્તિ રાખે છે, એની તો ભગવાન સાથે એકતા થઈ જાય છે. અને પછી તો એ માણસ જે ધારે તે કરવાને સામર્થ્યવાન થાય છે, એમ ગોપાલ સ્વામી બોલ્યા. માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ બધાએ રાખવો જોઈએ. બોલો કેમ કરીશું હવે નક્કી? હવે તમે બધા આ ધંધો કરશો એવું લાગે છે. ધ્યાન ચિંતામણિ સાંભળ્યા પછી તમને ધ્યાન લાગી જવું જોઈએ તો મુક્તાનંદ સ્વામીને એમ થશે કે મારો ગ્રંથ મેં લખ્યો તો એ લેખે લાગ્યો ખરો, વર્ષો પછી એને વાંચવામાં આવ્યો, એની કથા થઈ અને એને સાંભળીને પાછો વળી આચરણમાં મૂકવામાં આવ્યો. નહીતર સ્વામી કહે છે કથા થઈ પણ કોઈને જીવમાં ન ગઈ. માટે આ ધ્યાન ચિંતામણી સાંભળીને મારે તમારે ધ્યાન કરવાનું ધંધે ચડી જવું છે. સંત એકનાથ ને એક ભગત આવીને કે હે સ્વામી, ભગવાન અખંડ કેમ સાંભળે? સંત એકનાથ કે ભાઈ સાંભળે તો પણ એ નથી સાંભળતા, તમે કયો છો એ કેવી રીતે સાંભળે? સંત એકનાથ કે બીજું બધું જવા દે ને, પણ આ તારા કપાળ સામે હું જોઉં છું ને, તે મને કંઈક થાય કે શું થાય સ્વામી? તો તારા કપાળમાં જે લખ્યું છે ને કહેવાય એવું નથી, કાંઈ એવું છે? હા, કેવું છે? કે આજથી પાંચમે દિવસે તારું મૃત્યુ છે. હે? હા, એમ કહીને જતા રહ્યા. એ છઠ્ઠે દિવસે આવ્યો કે સ્વામી, હે સ્વામી, પાંચ દિવસથી અખંડ સ્મરણ ઉપડી ગયું. છઠ્ઠો દિવસ થયો, મર્યો નહીં હો, પણ સ્મરણ અખંડ થયું. જવાબ આપી દીધો ને કે ભગવાન અખંડ કેમ સાંભળે? મીઠે દેખે મોતને હાઈ મૂવો એમ હોય તો ભગવાન કેમ ન સાંભળે? જનક રાજાને એવું હતું, સ્વામિનારાયણ ભગવાન એવું કહે છે કે અમને એક પળનો વિલંબ નથી જણાતો, હમણાં આ દેહ પડ્યો એમ થાય છે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે જેમ માણસ બુસ્કોટ કાઢીને ખીલીએ ટીંગાડી દે એમ આ દેહ હમણાં કાઢી નાખવો છે. આમ સમજાય તો ભગવાન અખંડ સાંભળે, નહીતર મુશ્કેલી છે. એ સુખદેવજી જનકને ગુરુ કરવા ગયા અને સુખદેવજીને જરાક એમ થયું કે આ સોનાના સિંહાસનમાંથી બૈરા પાસે બેહીન રાજ કરે વળી આમાં શું હશે? એટલે જનકે એમ કહ્યું આવો લ્યો જમવા પધારો. એ જમવા બેહાડ્યા અને કાચા તાતણે બાંધેલી ઉપર મોટી પર્વતની શિલા એની હેઠે જનકને સુખજી બે જમવા બેઠા. એ દૂધપાક પૂરી ભજીયા ગોટા જીમ્યા પણ પરિશો વળી ગયો. હા, અને જેમાં પછી આમ બેઠા એક બાજુ જઈને પછી જનકે પૂછ્યું કે ભજીયા કેમ? તો હરામ કાંઈ ખબર હોય કે દૂધપાક કાંઈ ખબર જ નથી ને કે કાં? તો કે ઉપર કાચા તાતણે બાંધેલી હજાર મણની શિલા મને તો હા હાજર સડી ગયો. અને ત્યારે જનકે એમ કીધું કે સુખદેવજી, તમને જમતી વેળા જેવું વર્ત્યું ને એવું મને ચોવીસે કલાક વર્તે છે. એટલે આ રાજ્ય ને સ્ત્રી ધન માલ મિલકત મને જરાય બંધન કરતા નથી. બોલો લ્યો, અખંડ એવું વર્તે છે કે એ દેહ પડ્યો હવે આમાં ક્યાં બંધન થાય? પણ આપણને બધાને એમ છે કે લેર કરીશું હજી તો, આય હુશું આય ફરીશું આમ કરીશું. મોત તો ઘણું આઘું લાગે છે, હવે આમાં ધ્યાન થાય? સંત એકનાથે વલ્યાને કહ્યું મરવાનો છો પાંચમે દિવસે તો અખંડ ધ્યાન થઈ ગયું. બોલો, એ જ પૂછતો હતો ભગવાન અખંડ કેમ સાંભળે, એને બદલે એણે જ કીધું અખંડ સાંભળ્યા હો. થાય ને એ ભજન જ જબર થાય. વડતાલમાં બરોબર ડેરીનું પૂજન કરતા ને ધરતી હલી, એ ખબર પડી ગઈ કે આ ધરતી કમ છે. હા, બધા પૂજન હેઠું મૂકીને આવી ગયા હેઠે અમે બધા, અને બધા ધોઈને બોલવા માંડ્યા. પણ એ રાગ તાલમાં બોલતા હતા અમે પહેલા તો હરખા લડાવીને, એ રાગ તાલ બધું પડ્યું રહ્યું ને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શું ભજન થયું છે? કેમ ભગવાન અખંડ સાંભળે? આમ સાંભળે સાંભળે એમ થાય તો સાંભળે, નહીતર ન સાંભળે. સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. સૌ પ્રભુ શ્વાસ ઉશ્વાસ સંભારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. काम क्रोध अरु लोभ ये तीना ध्यान विरोधी कहत प्रवीणा।
काम क्रोध अरु लोभ ये तीना ध्यान विरोधी कहत प्रवीणा।
इनको संग दूर कर डारो यूं हरि ध्यान अचल उर धारो।
इनको संग दूर कर डारो यूं हरि ध्यान अचल उर धारो।
इनको संग दूर करी डारो यूं हरि ध्यान अचल उर धारो।
इनको संग दूर कर डारो हरे ध्यान अचल उर धारो।
काम क्रोध अने लोभ आ त्रण ध्यान ना विरोधी छे, नरक ना दरवाजा छे। आनो संग दूर करी डारो, आनो संग दूर थी छोड़ी दियो, बस आवी रीते भगवान नुं ध्यान धरो। वळी कहे छे वनिता अरु वनिता के संगी, इनके ना होना पर संगी। वनिता અને વનિતાના સંગી, સ્ત્રી અને સ્ત્રી લંપટ કામી પુરુષો, આનાથી દૂર રહો જો ભગવાનનું ધ્યાન કરવું હોય તો। હરિ વિમુખન કી સંગતિ ટારો, અને ભગવાનથી જે વિમુખ હોય એનો સંગ છોડો ધ્યાન કરવું હોય। ભગવાનથી વિમુખ માણસો છે એની સાથે તમે ઉઠક બેઠક રાખો, એની સાથે હૈયા જોડીને વાતું કરો, પછી ધ્યાન ધરવાની વાત કરો, મેળ પડતો હશે। એવા નકામ નાસ્તિક માણસો સાથે ઘડીવાર બેસો ને ત્યાં ધ્યાન અઠવાડિયું ન થાય। ખરેખર સંગ તો બહુ આવશ્યક છે, જોવાની જરૂર છે। વળી કહે છે સપ્ત ધાતુ કુ સબવિધ ત્યાગો, હરિ કે ચરણ કમલ અનુરાગો। મમતા મોહ પ્રપંચ નિવારો, યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો। મમતા કોઈ પદાર્થમાં, વસ્તુમાં, સગામાં, સ્નેહીમાં, સ્ત્રીમાં, છોકરામાં, પતિમાં, ઘરમાં ક્યાંય મમતા કરી ગઈ હોય ને તો એ ધ્યાન ન થાય। હા, બહુ બંધાયેલો માણસ ભગવાનનું ધ્યાન નથી કરી શકતો, કેમ જે બંધન બહુ હોય ને એને એના વિચારો આવ્યા કરે, એટલે પરમાત્માની સાથે એક તાર ન થાય। મોહ જેને હોય, હોય બીજું, દેખાય બીજું, એવાથી ધ્યાન નથી થતું। અષ્ટ ભાતી ત્રિયા સંગતિ તજના, બ્રહ્મચર્ય અતિ દ્રઢ કરી સજના। સાધુને ઉદ્દેશીને કહે છે આ ધાતુનો ત્યાગ રાખવો અને અષ્ટ પ્રકારે સ્થિતિનો ત્યાગ રાખવો। ગ્રંથ સંતોને ઉપદેશીને લખેલો છે, હરિભક્તોને નહીં, એટલે વાત આ પ્રકારની આવે। અષ્ટ ભાતી ત્રિયા સંગતિ તજના, બ્રહ્મચર્ય અતિ દ્રઢ કરી સજના। કામ કુમતી કા મૂલ ઉખારો, યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો। કામ નામનો કુમતી શત્રુ છે, એનું મૂળિયું ઉખાડી નાખો તો પરમાત્માનું ધ્યાન થશે। કે રસવશ્ય હોય વિકલ નહીં ફરના, રસના જીતી સ્વાદ પર હરના। તો ઇન્દ્રિય જય અડગ તુમારો, યું હરી ધ્યાન અચલ ઉર ધારો। રસનાને વશ્ય ન થવું, કેમ જે રસાસ્વાદ્યાને કોઈ દિવસ ધ્યાન ભગવાનનું થાય ન થાય, એને એ ધ્યાન ધરવા બેહે જો રસોડામાં વઘાર થાય ધ્યાન વિખાઈ જાય। હા, એ ધ્યાન જતો જતો ઊંઘવા માંડે, શું મજા આવી, ઊભો થઈને આંટો મારી જાય, એનો વઘાર કર્યો ભાઈ ત્યાં બેહો ને, નહીં આ તો ભગવાનનો થાળ હું બને છે એમ। શું ભક્તિ ફાટી તમને, તો આવો તમે કરો રોહડું, ના 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 તમે કરો। અને ધ્યાનમાં બેહવું ને એને રહોડાથી આઘું બેહવું, સમજાણું? હા, રસોડામાંથી કાંઈ મસાલા બસાલાની વાસ ન આવે એટલે આઘા બેહવું, રસોડાની પડખે ધ્યાન કરવા બેહે એ ઊભો થાય સીધો રહોડામાં જ પહે। લાવો લ્યો ભૂખ લાગી તો ધ્યાનમાં બેઠા હતા ને, થોડુંક ખાઈ લઉં પછી ધ્યાન સારું થાય ને, એ થોડુંક ખાવામાં પાછું માપ નહીં। સરસ છે, મીઠું છે, લાવો લાવો, હિબ્રોબીન નું ખાય ગળા સુધી, પછી પેટ ભારે થઈ જાય, પછી ધ્યાનમાં બે ઊંઘ આવે, હા ત્યાં દડી ગયા હોય કે કાં પડી ગયા, તો થોડું હોવી લઉં પછી ધ્યાન કરીશ। હા, એ ઘડી ખોઈને જાગ્યા હોય તો કે મારો રૂમાલ કે ક્યાં તો થોડુંક જઈ લો અને પછી ધ્યાન કરું. હા, જઈ લે પછી નહીં લે અને પછી આવે કે હવે હવે પેટ ખાલી થઈ ગયું તો થોડુંક ખાઈ લો. કોઈ દી રસાસ્વાદ્યાન ધ્યાન ન થાય એટલે કે છે રસવશ્ય હોય વિકલ નહીં ફરના, રસના જીતી સ્વાદ પર હરના, તો ઇન્દ્રિય જય અડગ તુમારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. ઘણા માણસ બહુ શોખીન હોય, તમને ખબર છે, ઓલા તરબૂચના ફોતરા ઉખેડેલા બિયા રાખે ખિસ્સામાં, એક બીયું કાઢીને મૂકે, પાછા આમ ચાવીને વાત કરે, વળી પાછું ખિસ્સામાં હાથ નાખે, હું ગોચી. અરે ભાઈ, ભાઈના રસાસ્વાદ્યા દુનિયામાં તમે જુઓ ને ચકિત થઈ જાઓ. ખોપારી કાઢીને ઘડીક છે, કટકીઓ મૂકે, પાનના માવાના પડીકા રાખે, ખાખાજ કરતા હોય, ખાખાજ કરતા, આખો દી ભડિયું ચાલુ જ હોય. બોલો, અમુક ડોશિયું બહુ રસાસ્વાદણી હોય, એને પાછું રોહોડામાં રહેવાનું. હા, ઓલી બાટલી ખોલે ને ઓલાને આમ બંધ કરે ને ખારા ડાળિયા ને મોળા ડાળિયા ને આ તે ભચેડ્યા કરે. બોલો, પછી શું થાય, ઓલા બાથરૂમના સંડાસના શોખ થાય, બદલવા પડે કે હવે આ નહીં હાલે. અમુક મંદિરમાં પ્રદક્ષિણા હાવ હાંકડી હોય ખરેખરો, પછી ઘણા આવીને એમ જ કે આપણે પ્રદક્ષિણા નહીં ફલાય, આજે અહીં ઉભા ઉભા દર્શન કરો, બીજું શું, આમાં તમે નીકળો એમ નથી. રસવશ્ય હોય વિકલ નહીં ફરના, રસના જીતી સ્વાદ પર હરના. અને ખરેખર બીજા અંતર શત્રુઓ તો ધ્યાનમાં વિક્ષેપ કરતા હશે જ, પણ રસાસ્વાદ વધારે ને વધારે વિક્ષેપ કરે છે, બહુ જ વિક્ષેપ કરે છે. કારણ કે એક જ ઇન્દ્રિય એવી છે કે એકને જીતો તો બાકીની જીતાઈ જાય. રસના ખ્યાલ, તમે મકાન બનાવ્યું હોય તો તમે એવો પ્લાન રાખો જ કે એવું કરો, એક દરવાજો બંધ કરીએ ને એટલે આખું મકાન બંધ થઈ જાય, બરાબર. પછી તમે બંગલો કર્યો હોય, ફરતે દિવાલ કરી હોય અને ડેલો મૂક્યો હોય, પછી એક ડેલે તાળું મારો એટલે બંગલો આખો બંધ. એમ ભગવાને આ બંગલો બનાવ્યો ને, એ જીભ દરવાજો મૂક્યો છે. હા, જો જીભે તમે તાળું મારો ને તો બધું બંધ, અને જીભ ખોલી નાખો તો બધું ખુલ્લું થઈ જાય. જીભે તમે તાળું મારો એટલે બંધ બંધ, બધું બંધ જ થઈ જાય ઓટોમેટિક. ખરેખર, અને ખાવાનું શરૂ કરો તો બધા દરવાજા શરૂ. જીભ એવી બનાવી ભગવાને, એટલે જીભ જબરીશ. અને જો તમે જીભે તાળું મારો ને તો ઝઘડા બંધ થઈ જાય. બોલો, હા, આંખેથી એક જ કામ થાય જોવાનું, કાનેથી એક જ કામ થાય સાંભળવાનું, નાકેથી એક જ કામ થાય ઊંઘવાનું, પણ તમને ખબર છે જીભથી બે કામ થાય, ખાવાનું ને બોલવાનું. હા, એ ખતરનાક છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, સર્વે ઇન્દ્રિયાણી જયાની રસના તું વિશેષતઃ. શિક્ષાપત્રીમાં બધી વાત એક એક વાર લખી અને જીભની વાત બે વાર લખી, બે વાર લખી, રસના જીતવી એમ. નાની એવી શિક્ષાપત્રી, 350 શાસ્ત્રોનો સાર, એમાં એક જીભ માટે ભગવાન સ્વામિનારાયણે બે વાર કલમ વાપરી. કેટલી માથાભારી છે આ, બોલો. હે, તમે તમારા કુટુંબને કાગળ લખો, રામજી બાપાને એક શબ્દમ લખો, વાધા બાપાને એક શબ્દમ લખો, અને ટીનિયાને બે વાર લખો કે એને હકણો રાખજો, એટલે તોફાની હોવો જોઈએ તો નક્કી થાય. એટલે આ જીભ બહુ તોફાની છે. સ્વામીએ જો ને કહી દીધું, તો ઇન્દ્રિય જય અડગ તુમારો, જો તમે રસના જીતો તો જ ઇન્દ્રિયો ઉપર તમારો અડગ જય થશે. બાકી તમે બધી ઇન્દ્રિયો કાબુ કરીને બેઠા હો અને એક રસના જો તમારે હાથમાં ન હોય તો એકે ઇન્દ્રિય તમારા હાથમાં રહે નહીં. જીતે રસે જીતમ સર્વમ, રસ જીત્યા બધું જીત્યું એમ ભાગવતમાં લખ્યું છે. હવે એક વાત સરસ કરી, પ્રભુ બિન સબન સે પ્રીતિ ત્યાગો, નર નારાયણ પદ અનુરાગો. એક ભગવાન સિવાય બીજા બધાય માંથી પ્રેમ તમે તોડી નાખો તો જ ધ્યાન થશે. કારણ કે ધ્યાન કરવા બેસીએ ને ત્યારે જેમાં જેમાં આપણને હેત હોય ને એમાં એમાં મન વયું જાય. તન મમતા યતિ વિઘન વિડારો, શરીરની જે મમતા છે ને એ મોટું વિઘન છે, અને એ વિઘનને વિડારો, કહેતા સંહારો, નાશ કરો. યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. શરીર જેને બહુ વાલું હોય ને એનાથી ભગવાનનું ધ્યાન થાય નહીં. આપણને છે ને એવું લાગે છે કે ધ્યાન કરવામાં શું બેહી રહેવું ને, પણ ખાળિયા ખોદવા કરતાય ધ્યાન ધરવાનું કામ ભીં વાળું છે. એક આસને જો તમે 3 કલાક બેસો, 5 લાડુ જીમે હો ને તોય પેટમાં ચૂરે ચૂરા થઈ જાય. કરી જોઈજો, હાવ પચી જાય. કોણ જાણે ધ્યાન ધરવામાં શરીરને કેટલી ભીં પડતી છે ખબર નહીં. અને માણસ જુઓ, આખો દિવસ તમે કોદાળી પાવડો તિકમ લઈને કામ કરાવો ને તો ન થાકે, પણ ધ્યાનમાં બેહાડો એક કલાકમાં તો રાઈડ પાડીને ઊભો થઈ જાય. પગ ફાટે છે ને, વાહો ફાટે છે ને, ડેબો તૂટે છે ને, માથું ચીડ્યું છે ને, આંખ્યું બળે છે ને, કા હું મોત આવ્યા, હવે હું કરીશ, તમે મને પાવડો આપો, આખું ફળિયું ખોદ નાખું. તો કાંઈ નહીં ફાટે, તો કશું ન ફાટે, ધરતી ફાટે. ધ્યાન કરવા બેહાડો ને એટલે મર્યા તમારે. તમે બેસી જુઓ, આમ બેસો તો ખરા, તરત પગ અરજી લખીને મોકલે આવડી કે મને બહુ તકલીફ થઈ ગઈ છે, હું હવે મુજાણો છું, ભારે અકળાણો છું, ખાલી ચડી ગઈ છે, લોહી બંધ થઈ ગયું છે, ઊભા થાવ. પગની અરજી વાંચી ના રહી હોય ને તો વાહા એ લખી હોય બે ફૂલ સ્કેપ કાગળ, વાહો હા હવે હું તૂટ્યો છું. મરી ગયો આજ દી હોય બૈરા છોકરા હારું તૂટીને તોય તૂટ્યો નહીં, ધ્યાનમાં બેઠો તો તૂટ્યો તો ના હવે હું તૂટ્યો છું. એટલે આજ દી સુધી નો તૂટ્યો, અડધો ડઝન છોકરા મોટા કરીને પરણાવ્યા એમાં તૂટ્યો નહીં, આમાં તૂટી ગયો ઘડીકમાં કે ના હવે હાવ કટક્યા થઈ જાય. આમ છે ધ્યાન કરવામાં જોર ચડતું નથી કોઈ. તન મમતા અતિ વિઘન વિડારો, માટે શરીરની મમતા છે એ ધ્યાનમાં મોટું વિઘન છે, એ તમે એને ટાળો તો ધ્યાન થશે. કે છે સાધન સબ હિ વૃથા હોય જાવે, જબ ઉર રંચ માન રીપુ આવે. આ તકલીફ પછી ધ્યાન કરવા માંડે ને એને અભિમાન આવી જાય છે કે હું આજ તો 3 કલાક બેઠો. તમે કેટલું કલાક બેઠા? ભાઈ હું તો કલાક બેઠું, એમ હું 3 કલાક બેહું છું, તને એમ પૂછું. તમે ક્યાં હતા? હું તો અહીંયા બાથરૂમમાં લુગડા જોતો. તો મને પૂછો હું ક્યાં હતો? ઓલી રૂમમાં હું ધ્યાન કરતો. લ્યો જો કરી એની. ગુણાતીતાનંદ સ્વામી કીધું છે કે ધ્યાન ભેળવો દેહાભિમાન વધે અને ભક્તિ કરવામાં સ્વભાવ વધે, આ એના અવગુણો છે. સ્વામી કહે છે કે સાધન સબ હિ વૃથા હોય જાવે, જબ ઉર રંચ માન રીપુ આવે. એક રંચ જેટલું જો અભિમાન આવે તો સાધન બધા વૃથા થઈ જાય, બધા સાધન બગાડી નાખે. માન તો બહુ ખરાબ છે બાપા, બહુ ખરાબ. સાધન સબ હિ વૃથા હોય જાવે, જો જબ ઉર રંચ માન રીપુ આવે. તાતે પ્રબલ માન રીપુ મારો, માટે મહાબળિયો એવો જે માન શત્રુ એને મારો. યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. આવી રીતે ભગવાનનું ધ્યાન ધરો. હવે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે, મજા આવશે. નખ શિખર ઉપર દય બીચ ધરના, એહી બિન ઓર ધ્યાન પર હરના.
નખ શિખર ઉપર દય બીચ ધરના, એહી બિન ચોર ધ્યાન પર હરના.
એહી બિન ચોર ધ્યાન પર હરના.
પસારો
યું હરિ ધ્યાન અચલ ઉરધારો
હરિ ધ્યાન અચલ ઉરધારો
ચરણ કમલ અતિશય સુખકારી
ચરણ કમલ અતિશ સુખકારી
અંકુશ ઉર્ધ્વ રેખા ભય હારી
અંકુશ ઉર્ધ્વ રેખા ભય હારી
નિશ દિન ષોડશ ચિહ્ન સંભારો
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 યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
હરિ ધ્યાન અચલ ઉર્ધારો
જાનો જંઘા ઉદર છબિ છાજે વિશાલ શ્રી સહિત બિરાજે
વિશાલ શ્રી સહિત બિરાજે
કર કરી કર સમભુજ જુગલ વિચારો
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 યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
બાલ વિશાલ નયન છબિ ન્યારી
બાલ વિશાલ નયન છબિ ન્યારી
અંગ અંગ કોટિ મદન મદહારી
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 નટવર નાગર નંદ દુલાર
નટવર નાગર નંદ દુલાર
નટવર નાગર નંદ દુલાર અચલ ઉર્ધારો
યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો
સ્વામી કહે છે કે આવી રીતે ભગવાનનું ધ્યાન ધરો શું કે નખથી શિખા પર્યંત ભગવાનની મૂર્તિને હૃદય બીચ ધાર્યા કરો નખથી ભગવાનના અંગો અંગનું ચિંતન કરતા 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 શિખા સુધી જાઓ શિખાથી વળી ભગવાનનું ચિંતન કરતા 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 પાછા નખ સુધી આવો અથવા તો ભગવાનના જે તિલ ચિહ્નો છે 52 ચિહ્ન 63 તિલ એને આમ વિચારતા 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 ઉપર જાઓ વળી વિચારતા 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 નીચે આવો નખ શિખ રૂપ હૃદય બીચ ધરના તેહી બિન ઓર ધ્યાન પર હરના અગર તો તેહી બિન ચોર ધ્યાન પર હરના એ ભગવાનના સ્વરૂપ સિવાય બીજા સંકલ્પ નહીં કરો બીજા સંકલ્પ કરો તો એ ચોર ધ્યાન છે અથવા તો બીજા કોઈનું ધ્યાન છે ભગવાનના ભક્તોએ કેવલ ભગવાનનું ધ્યાન કરવું બીજું નહીં તજના મનકો વૃથા પસારો મન અમથે અમથું વૃથા આમથી આમ ભાગ્યા કરે છે મનને પકડો એને ઊભું રાખો એને રોકો એને ટોકો એને ભગવાનનો મહિમા સમજાવીને ભગવાનની મૂર્તિમાં બેહાડી દો અહીં બેસી જતો કંઈ ખબરદાર ઊભું થયું છો તો નાના છોકરાની જેમ ચકલિયાની જેમ મન ચંચલ છે માછલીની જેમ મન ચંચલ છે ભાગાભાગ કરે છે એને શાંતિથી એક જગ્યાએ ભગવાનના સ્વરૂપમાં વિરામ લેવડાવો એને કે ભાઈ આરામ લે ને ઘડી રાત દિવસ ભાગાભાગ કરે છે તજના મનકો વૃથા પસારો યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો ચરણ કમલ અતિશય સુખકારી વાલાના ચરણ કમળ મહાસુખનો સાગર છે અંકુશ ઉર્ધ્વરેખા ભયહારી એ તમામ ભયને ટાળનારા છે વળી નિશદિન ષોડશ ચિહ્ન સંભારો ભગવાનના ચરણારવિંદમાં 16 ચિહ્ન છે એને રોજ સંભારો 16 ચિહ્નની માળા કરો 16 ચિહ્નની 16 માળા રોજ ફેરવો આમ ભગવાનનું ધ્યાન ધરો જાનું જંઘા ઉદર છબી છાજે ભગવાનના ગોઠણ ભગવાનના સાથળ નળા પગ ઉર વિશાલ શ્રી સહિત બિરાજે ભગવાનની વિશાલ છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે આનું ધ્યાન કરો કરી કર સમભુજ જુગલ વિચારો હાથીની સુંઢ જેવી ભગવાનની બંને ભુજાઓ એનું ધ્યાન ધરો ભાલ વિશાલ નયન છબી ન્યારી ભગવાનનું વિશાળ ભાલ એમાં તિલક અને વચ્ચે ગોળ ચાંદલો છે વળી ભગવાનના નયન નેત્ર કમલ અતિરૂપાળા છે અંગ અંગ કોટી મદન મદ હારી કરોડો કામદેવના અભિમાનને હરણ કરે એવા ભગવાનના એક એક અંગ રૂપ રૂપના ધામ છે એક એક અંગને સંભારો નટવર નાગર નંદ તુલારો યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો બંસી બજાય ટેરી વજ નારી જુવતી જૂથ મધ્ય દ્રઢ બ્રહ્મચારી કામકો ગર્વ નસાવન હારો યું હરિ ધ્યાન અચલ ઉર્ધારો જે ભગવાને વ્રજ યુવતીની વચમાં રહીને પણ કામ જીત્યો છે એમ ભગવાનના સામર્થ્યને વિચારો
આમ ભગવાનનું ધ્યાન ધરો. બંસી બજાવી ટેરી વ્રજનારી, વાંસળી વગાડી વ્રજનારીઓને તેડાવી અને એમની અભિલાષાને ભગવાને પૂરી કરી, આવા સમર્થ છે પ્રભુ એમ ભગવાનના સામર્થ્યને સંભાળવા રૂપ ધ્યાન કરો. ભગવાનના ચરિત્રને સંભાળવા રૂપ ધ્યાન કરો. ભગવાનના અદ્ભુત અલૌકિક સ્વરૂપનો મહિમા વિચારવા પૂર્વક ધ્યાન કરો. ધર્મ તનય જન હિત વ્રજવાસી, નિજાનંદ પૂરણ સુખ રાશિ, નિજ જન હિત ઘુમત મત વારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. પોતાના ભક્તના સુખ માટે જે આમથી આમ ઘૂમે છે એવા ધર્મ તનય ભગવાન સ્વામિનારાયણ, માં ભક્તિ દેવી અને ધર્મના પુત્ર એવા પુરુષોત્તમ નારાયણ જે ભક્તને માટે આમથી આમ માણકી લઈને ઘૂમ્યા, ગામડે ગામડે ગયા, નાના એવા ભક્તને ઘરે જઈને માણકી બાંધી, એના ખાટલે ને ગોદડે પ્રભુ બેઠા, ગરીબ માણાના રોટલાને છાશ વાલો મારો જીમ્યા, આ વાતને યાદ કરો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. આમ પરમાત્માનું ધ્યાન ધરો. આમ તો ભગવાનના ધ્યાનના ચાર પ્રકાર છે, કહી દો. સલીલ, આ પહેલું ધ્યાન સલીલ ધ્યાન કહેવાય. પછી સપાર્ષદ બીજું ધ્યાન, પછી ઉપાંગ અને પછી સાંગ. ચાર પ્રકારનું ધ્યાન છે. સલીલ એટલે ભગવાનના લીલા ચરિત્ર સંભાળવા, સપાર્ષદ એટલે ભગવાન સભા કરીને બેઠા હોય મુક્તો સાથે મહારાજને યાદ કરવા, એ સપાર્ષદ ધ્યાન છે. અને પછી ઉપાંગ એટલે ભગવાનના વસ્ત્ર અલંકારોનું ધ્યાન કરવું. મૂર્તિમાં ભગવાને આવા વાઘા પહેર્યા છે, આવા ઘરણા પહેર્યા છે, આવો મુંગટ પહેર્યો છે એ. અને સાંગ એટલે ભગવાનના અંગો અંગનું ધ્યાન કરવું, ભગવાનની આંગળીઓ આવી છે, હાથ આવા છે. ચાર પ્રકારના ધ્યાન છે. એમાંય કઠણમાં કઠણ ધ્યાન સાંગ ધ્યાન છે. ભગવાનની મૂર્તિનું જ કેવળ ચિંતન કરવું, ભગવાનના વસ્ત્ર અલંકાર નહીં, એ કઠણમાં કઠણ છે. કારણ એનું એ કે એમાં મનને રખડવાની જગ્યા ઓછામાં ઓછી મળે છે, અને એના કરતા ઉપાંગ ધ્યાનમાં મનને ફરવાની જગ્યા વધારે મળે છે. કારણ કે રોજ રોજ નવા નવા વસ્ત્ર હોય, નવા નવા ઘરાણા, નવા નવા ફૂલના હાર, એટલે મનને થોડી એમાં મોકળાશે અને આનંદ મળે. અને એના કરતા સપાર્ષદમાં મનને વિશાળ ભૂમિ મળે છે, એમાં જગ્યા જાજી મળે છે ફરવાની. અને સલીલ ધ્યાનમાં મનને ઘણો બધો પોળોપટ મળે છે, એટલે મનને જેટલું જાજું રખડવા મળે એટલું ધ્યાન સુગમ પડે. અને મનને જેટલું હંકેલો અને માત્ર મૂર્તિ પૂરતું જ રાખી દો તો એ વધારે કઠણ ધ્યાન, અને જેટલું ધ્યાન કઠણ વધારે એટલું ધ્યાન ઉત્તમ વધારે. કારણ કે કેવળ એક મૂર્તિમાં જ આપણે રહેવું છે, મૂર્તિ જ એક સત્ય છે, મૂર્તિ સિવાય બધું ખોટું છે. આ વાત પરમ સત્ય હોવાથી મનને કેવળ મૂર્તિમાં ડૂબાડી દેવું, આના જેવું ઉત્તમ ધ્યાન એકે નહીં. જોગ ભોગ જહિ નિજ જન કાજા, આપ અગુન સબ સુર મુનિ રાજા. જોગ ભોગ જેહી નિજ જન કાજા, જે પરમાત્માના જોગ ભોગ બધું પોતાના ભક્તને માટે જ છે. ભગવાન તો સદા નિર્ગુણ છે, નિર્લેપ છે, અને એ ભગવાન બધાયને માટે, સુર મુનિને માટે, સગુણ રાજા ધીરાજા થઈને બિરાજે છે. સર્વને માટે જ ભગવાનની સર્વ ક્રિયા છે, પોતાને અર્થે પ્રભુની કોઈ ક્રિયા નથી. તેહી પ્રતાપ સબ મન મલ ઝારો, એવા ભગવાનના પ્રતાપને વિચારીને મનના મળને તમે બાળો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. પ્રભુ પ્રતાપ પામર તરી જાવે, પ્રભુ પ્રતાપ પામર તરી જાવે, અલ્પ અકિંચન વડ ગતિ પાવે,
અલ્પ અકિંચન વડ ગતિ પાવે,
પ્રભુ પ્રતાપ પામર તરી જાવે,
પ્રભુ પ્રતાપ પામર તરી જાવે,
અલ્પ અકિંચન વડ ગતિ પાવે,
અલ્પ અકિંચન વડ ગતિ પાવે.
દેહિ બલ જ્ઞાન ધ્યાન વિસ્તારો,
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 યું હરિ ધ્યાન અચલ ઉર ધારો,
યું હરિ ધ્યાન અચલ ઉર ધારો,
યું હરિ ધ્યાન અચલ
14 लोक की संपत्ति ल्यावे,
14 लोक की संपत्ति ल्यावे,
हरि तजिता संग ना लपटावे,
हरि तजिता संग ना लपटावे,
तब सोई होवत प्रभु को प्यारो,
तब सोई होवत प्रभु को प्यारो,
तब सोई होवत प्रभु को प्यारो,
तब सोई होवत प्रभु को प्यारो।
यूं हरि ध्यान अचल उर धारो,
यूं हरि ध्यान अचल उर धारो,
यूं हरि ध्यान अचल उर धारो,
यूं हरि ध्यान अचल उर धारो।
प्रभु प्रताप पामर तरी जावे, भगवान नो एवो प्रताप छे के पामर मा पामर जीव होय ए तरी जाय, हाव अल्प जीव होय हाव अल्प जीव, पण भगवान नो ध्यान धरे तो महान गति पामी जाय, महान गति पामी जाय। बोलो, अकिंचन होय काई पोतानी पासे न होय, पण भगवान नो ध्यान धरे तो समस्त विश्व एना हाथ मा आवी जाय, एटलो भगवान ना ध्यान नो प्रताप छे। तो आवो भगवान नो महिमा, आवा परमात्माना स्वरूपना बळने ज्ञानने विचार करीने भगवानना ध्याननो विस्तार करो, कहता कलाक बे कलाक पांच कलाक दस कलाक ध्यान करो, ध्यान करो। यूं हरि ध्यान अचल उर धारो, चौद लोक की संपत्ति ल्यावे, तमने कोई चौद लोकनी संपत्ति लावीने अर्पण करे तोय भगवानना ध्यान ने छोड़शो नहीं। हाँ, हरि तजी तासंग ना लपटावे, संपत्ति नी आशा छोड़ दीजो। चौद लोक की संपत्ति ले आवे, हरि तजी तासंग ना लपटावे, चौद लोकनी संपत्ति लावीने कोई आपतो होय एनी साथे तमे भगवान भूलीने जो न लपटाव, तब सोय होवत प्रभु को प्यारो। बोलो, तो आपने भगवान ने वाला थईए, पछी भगवान ने वाला। एवी कौन वस्तु छे आ भूमा जेमा लोभे जे लोभ्या प्रभुमा, भगवान मा लोभ्या छे ए क्यांय न लोभे, ભગવાન માં લોભેલા ને લોભાવે એવી વસ્તુ જ બ્રહ્માંડમાં નથી, વસ્તુ જ નથી ને એવી। હે, આખા બ્રહ્માંડની સંપત્તિ લઈને આપે તોય પણ એમાં નહીં લપટાવવું જોઈએ, તો ભગવાનને આપણે અતિશય પ્યારા બની જઈએ એમ સ્વામી કહે છે। ભગવાનને પ્યારા થવું છે તો આ કરવું। અષ્ટ સિદ્ધિ નવ નિધિ કહાવે, ઠગની જાની નિકટ નહીં જાવે। બોલો, અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ ને ઠગની જાણવી, એ ઠગારી છે એમ સમજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિ ની પાસે જવું નહીં તો ભગવાનનું ધ્યાન થાય। એસો સંત વિશ્વ ઉજિયારો, અષ્ટ સિદ્ધિ નવ નિધિ ને ઠગની જાણે એવો જે સંત છે એ સમગ્ર વિશ્વને અંજવાળું કરનારો છે, સમગ્ર વિશ્વને પ્રકાશ દેનારો છે, સમગ્ર વિશ્વના તમામ જીવ પ્રાણી માત્રના પગમાં રહીને ચાલનારો, હાથ મારીને કામ કરનાર, આંખ મારીને જોનાર, એવી શક્તિ સામર્થ્ય ધરાવનાર એ સંત છે। કારણ કે એની તમામ ઇન્દ્રિયોમાં પછી પ્રભુ પ્રકાશે છે, એને કારણે તમામ બ્રહ્માંડના જીવને પ્રકાશવાને સમર્થ એ સંત થાય છે એમ પ્રથમના 27મા વચનાવર્તમાં કહ્યું છે। શ્રુતિ પુરાણ સદગ્રંથ કી બાની, પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી। શ્રુતિ પુરાણ સદગ્રંથ એક જ વાત કરે છે કે ભગવાન સાથે જેને પ્રેમ થયો તે અતિ ધન્ય પ્રાણી છે, અતિ ધન્ય કહો, માટે ભગવાનમાં પ્રેમ કરો। શ્રુતિ પુરાણ સદગ્રંથ કી બાની, પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી,
પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી,
પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી,
પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી।
શ્રુતિ પુરાણ સદગ્રંથ કી વાણી,
શ્રુતિ પુરાણ સદગ્રંથ કી વાણી,
પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી,
પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી।
દિન કરી હો તપતિત નિસ્તારો,
દિન કરી હો તપતિત નિસ્તારો,
યું હરિ ધ્યાન અચલ ઉર ધારો,
યું હરિ ધ્યાન અચલ ઉર ધારો,
અચલ ઉર ધારો,
અચલ ઉર ધારો।
હવે ભગવાનમાં પ્રેમ કરવાની આળસ રખાય, પ્રભુ સંગ પ્રેમ સો અતિ ધન્ય પ્રાણી, આમ તમામ શાસ્ત્ર કહે છે। માટે આપણે અતિ ધન્ય બની જવું હોય તો ભગવાનમાં પ્રેમ કરો, બસ 100 વાતની એક વાત, જે રીતે થતો હોય એમ, જેમ થતો હોય એમ, જ્યાં થતો હોય ત્યાં ભગવાન સાથે પ્રેમ લગાવો, પ્રેમ વધારો। બડે ભાગ્યશાળી એ છે કે જેને ભગવાનમાં પ્રેમ છે। તિન કરી હોત પતિત નિસ્તારો, ભગવાન સાથે પ્રેમ જેને લાગી ગયો છે એવા સંત દ્વારા તો અનેક પતિતનો ઉદ્ધાર થઈ જાય છે, પતિતનો નિસ્તાર મોક્ષ થઈ જાય છે. તપ તીર્થ વ્રત સંયમ જે તે નિમિષ ધ્યાન કી સમ નહીં તે તે. લ્યો, તપ તીર્થ વ્રત સંયમ નિયમ એક નિમિષ જેટલા ધ્યાનની આગળ એની કોઈ વેલ્યુ નહીં, આવું ધ્યાનનું માધ્યમ છે. અરે ભાઈ, એક પળ વાર જો ભગવાનમાં વૃત્તિ રહેને, બ્રહ્માંડ જેટલું હોવાનું કમાણો એટલો એમાં ફાયદો છે. એક સેકન્ડ તમને ભગવાન સાંભળે ને તો તમે આ બ્રહ્માંડ જેટલા હોના ને કમાણા એમ સમજો, આટલો મહિમા ભગવાનને સંભાળવાનો છે. માટે જેટલા ભગવાન વધારે સાંભળે એટલો ભગવાન નજીક ગયો, જેટલા ભગવાન વધારે સાંભળે એટલો ભગવાનમાં પ્રેમ થયો સમજો, અને જેટલો પ્રેમ થાય એટલા ભગવાન વધારે વધારે સાંભળવા લાગે. ભગવાન સંભાળવાથી પ્રેમ થાય, અને પ્રેમ થાય તો ભગવાન સાંભળે બહુ, અરસપરસ છે. હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચારો, યું હરિ ધ્યાન અચલ ઉર ધારો. વાહ, હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચારો, ભગવાનને હૃદયમાં ધારીને અખંડ ભગવાનનું સ્મરણ કરો. તપતી રથ વ્રત સંયમ જે તે,
તપતી રથ વ્રત સંયમ જે તે,
નિમિષ ધ્યાન કી સમ નહીં તે તે,
નિમિષ ધ્યાન કી સમ નહીં તે તે,
તપતી રથ વ્રત સંયમ જે તે,
તપતી રથ વ્રત સંયમ જે તે,
નિમિષ ધ્યાન કી સમ નહીં તે તે,
નિમિષ ધ્યાન કી સમ નહીં તે તે,
હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચાર,
હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચાર,
અરે હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચાર,
હરિ ઉર ધરી મુખ નામ ઉચ્ચાર,
યું હરિ ધ્યાન અચલ ઉર ધાર,
યું હરિ ધ્યાન અચલ ઉર
ધાર, અરે યું હરિ ધ્યાન અચલ ઉર ધાર,
યું હરિ ધ્યાન અચલ ઉર ધાર.
આમ ભગવાનનું ધ્યાન ધરો કે છે. બરની ધ્યાન ચિંતા મની કરન વિશ્વ ઉપકાર, જોયા કુચિત દે પઢે પતિત લહી ભવ પાર. અરે ધ્યાન ધરે પ્રભુ પ્રગટ કો તબ હી મિટત ભવ ફંદ, યામે રંચન જૂઠ કછુ બરનત મુક્તાનંદ. જો બિન દેખી વસ્તુ હે તા સંગ પ્રીતન હોય, યા કારણ પ્રભુ પ્રગટ બીન પારન પાવત કોઈ. જો બિન દેખી વસ્તુ હે તા સંગ પ્રીતન હોય, યા કારણ પ્રભુ પ્રગટ બીન પારન પાવત કોઈ. ઇતિ ધ્યાન ચિંતામણી, ખ્યાલ આવી ગયો ને? હા, એટલે સમજાવતો નથી. માટે ભગવાનના ભક્તો ધ્યાન ધરો, બસ. બરની ધ્યાન ચિંતામણી કર્ણ વિશ્વ ઉપકાર, વિશ્વ માથે ઉપકાર કરવા માટે સ્વામી કે મેં ધ્યાન ચિંતામણી ગ્રંથ લખ્યો છે. જે આને પઢે ચિત્ત દઈને વાંચે, હા, અને પતિત હોય તોય ભવ પાર થઈ જશે કે છે. ધ્યાન ધરે પ્રભુ પ્રગટ કહો તબહી મીટત ભવ ફંદ. પ્રભુ પ્રગટનું ધ્યાન જ્યારે ધરાય છે ત્યારે જ ભવ ફંદ મટે છે. યામે રંચન જૂઠ કશું અમાર, થોડું કંઈ ખોટું હું બોલતો નથી એમ કહે છે મુક્તાનંદ. જો બિન દેખી વસ્તુ હે એનું ધ્યાન કેમ કરવું જેને જોયા જ નથી. હા, તાસંગ પ્રીત ન હોય, યા કારણ પ્રભુ પ્રગટ બિન પાર ન પાવત કોઈ. પ્રગટ ભગવાન વિના કોઈનો પાર આવતો નથી એમ સ્વામી કહે છે. માટે ભગવાન સહજાનંદ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરજો એમ આ ધ્યાન ચિંતામણી ગ્રંથ ગાયો સ્વામીએ. સહજાનંદ સ્વામી મહારાજની